ಕೌರವ ವಿಜಯಕಲ ಮಹೇಶ್ವರು.
நன்றி சபைக்கு தலைமை தாங்கும் பிரதி குழுக்களின் தலைவர் அவர்களே, இன்றைய குழுநிலை விவாதத்தில் கலந்து கொண்டு பேசுவதற்கு சந்தர்ப்பம் தந்தமைக்கு முதற்கு நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். யுத்தத்தால் பாதிக்கப்பட்ட வடக்கு கிழக்கு மாகாணங்களில் வேலையற்றோரின் எண்ணிக்கை அதிகமாக உள்ளது. 3 தசாப்த காலமாக யுத்தம் நடைபெற்றமையினால் இந்த நிலைமை ஏற்பட்டிருந்தது. வடக்கில் மட்டும் 33,000 பேர் வேலைவாய்ப்புகளுக்காக விண்ணப்பித்துள்ளனர். யுத்த பாதிப்புக்குள்ளான இந்த மாகாணங்களில் அரசாங்க வேலைவாய்ப்புகளை வழங்க பொது நிர்வாக அமைச்சு நடவடிக்கைகள் எடுக்க வேண்டும். வடக்கில் 3,000 மேற்பட்ட பட்டதாரிகள் வேலைவாய்ப்பின்றி உள்ளனர். இவர்கள் தமக்கு வேலைவாய்ப்பு வழங்க கோரி தொடர்ச்சியான போராட்டங்களை முன்னெடுத்து வந்தனர். அரசாங்க தரப்பினரின் உறுதிமொழியை அடுத்து யாழ் மாவட்டத்தில் பட்டதாரிகள் மேற்கொண்ட போராட்டம் முடிவுக்கு கொண்டு வரப்பட்டிருந்தது. ஆனாலும் வடமாகாண பட்டதாரிகளுக்கு வேலைவாய்ப்பினை வழங்க இன்னமும் நடவடிக்கை எடுக்கப்படவில்லை. இதனால் இந்த பட்டதாரிகள் வெறுப்படைந்துள்ளனர். இவர்கள் மீண்டும் தொடர் போராட்டங்களை நடத்தும் முஸ்தீபில் ஈடுபட்டுள்ளனர். எனவே வடமாகாண பட்டதாரிகளுக்கு உரிய வேலைவாய்ப்பினை வழங்க நடவடிக்கை எடுக்க வேண்டும். இதற்கென விசேட அமைச்சரவை பத்திரத்தை சமர்ப்பித்து அமைச்சர் நடவடிக்கை எடுக்க வேண்டும். கிழக்கு மாகாணத்தில் பட்டதாரிகள் போராட்டம் நடத்தியதை அடுத்து போட்டி பரீட்சை நடத்தப்பட்டு 1,700 நியமனங்கள் வழங்கப்பட்டுள்ளன. அங்கும் நியமனங்கள் வழங்கப்படாத பட்டதாரிகள் தொடர்ச்சியான போராட்டங்களை நடத்தி வருகின்றனர். எனவே வடக்கு கிழக்கில் வேலைவாய்ப்பின்றி இருக்கும் பட்டதாரிகளுக்கு அரசாங்க நியமனங்களை வழங்க விசேட திட்டம் மேற்கொள்ளப்பட வேண்டும். வடக்கு கிழக்கு மாகாணங்களில் யுத்த பாதிப்புக்குள்ளான மக்கள் வேலைவாய்ப்பினை பெற முடியாது, தொடர்ந்தும் கஷ்டப்படுகின்றனர். புனர்வாழ்வு பெற்ற முன்னாள் போராளிகள் 12,600 பேர் வரையில் உரிய வேலைவாய்ப்புகளின்றி தமது வாழ்வாதாரத்தை கொண்டு நடத்த முடியாது, கஷ்டப்படுகின்றனர். இவ்வாறு இவர்களில் பெரும்பான்மையானோர் தொழில்சார் தகமைக்கான சான்றிதழ்களை கொண்டிருக்கவில்லை. இவர்களின் தொழில் வாய்ப்புக்கான தகமைகளை ஏற்படுத்தும் வகையில் கற்றல் நடவடிக்கைகளை மேற்கொள்வதற்கு வரவு செலவு திட்டத்தில் 25 மில்லியன் ரூபாய் ஒதுக்கப்பட்டுள்ளது. ஆனால் இந்த தொகையானது போதுமானதாக இல்லை. இந்த தொகையினை அதிகரித்து முன்னாள் போராளிகளுக்கான தொழில் தகமைகளை பெற்றுக்கொள்வதற்கான நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். அத்துடன் போராட்டத்தில் இவர்கள் ஈடுபட்டமையினால் தொழில்சார் தகமையின்றி பெருந்தொகையானோர் காணப்படுகின்றனர். வேலைவாய்ப்பொன்றை பெறுவதாயின் காபோதா சாதன தரத்தில் 6 பாடங்களில் சித்தியடைந்திருக்க வேண்டியது ஆக குறைந்த தகமையாக உள்ளது. இந்த நிலையில் தொழில்சார் தகமைகளை பெற்றிராத முன்னாள் போராளிகளுக்கு விசேட திட்டத்தின் அடிப்படையில் வேலைவாய்ப்புகளை வழங்குவதற்கு அரசாங்கமானது நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். இதன் மூலமே அவர்களது வாழ்வாதாரத்தை கட்டியெழுப்பக்கூடிய நிலைமை உருவாகும். முன்னாள் போராளிகளை தொழிலுக்காக சேர்த்துக்கொள்ளும் தனியார் நிறுவனங்களுக்கு தொழிலாளர் ஒருவருக்கு ஆகக்கூடியது மாதாந்தம் 10,000 ரூபாய் என்ற வகையில் சம்பள மானியம் வழங்க அரசாங்கம் முன்வந்துள்ளதுடன் இதற்கென 280 மில்லியன் ரூபாய் ஒதுக்கப்பட்டுள்ளது. இந்த செயற்பாடானது வரவேற்கத்தக்க நடவடிக்கையாகும். வடக்கு கிழக்கில் அரசாங்க நிர்வாக அதிகாரிகளாக நியமிக்கப்படுகின்றவர்கள் தமிழ் மொழியில் கடமையாற்றுபவர்களாக இருக்க வேண்டும். தமிழ் மொழி தெரிந்தவர்களாக இருக்க வேண்டியது அவசியமானதாகும். வடக்கு கிழக்கில் தமிழ் பேசும் மக்களே செறிந்து வாழ்கின்றனர். இந்த நிலையில் தமிழ் மொழி பேசாத பெரும்பான்மை இனத்தவர்களை அரசாங்க நிர்வாக உயர் பதவிகளை நியமிப்பதை தவிர்க்க வேண்டும். வடக்கு கிழக்கில் அரசாங்க நிர்வாக அதிகாரிகளாக தமிழ் மொழி பேசுபவர்களை நியமிக்க வேண்டியது இன்றியமையாததாகும். மட்டக்களப்பு மாவட்டத்தில் அரசாங்க அதிபராக தமிழ் நிர்வாக அதிகாரி ஒருவர் நியமிக்கப்பட்டுள்ளமை வரவேற்கத்தக்கதாகும். வடமாகாணத்தில் சனத்தொகை கூடிய பகுதிகளில் புதிய பிரதேச செயலாளர் பிரிவுகளை அமைப்பதற்கு நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். தென்மராட்சி பிரதேச செயலாளர் பிரிவினை 2 செயலக பிரிவுகளாக அமைத்து தருமாறு 2015 கோரிக்கை முன்வைக்கப்பட்டுள்ளது. இந்த கோரிக்கைக்கு உள்நாட்டு அலுவல்கள் அமைச்சர் இணக்கம் தெரிவித்திருந்தார். ஆனால் இதுவரை தென்மராட்சி பிரதேச செயலக பிரிவு 2 பிரிக்கப்படவில்லை. 2016 இதற்கு அமைச்சர் இணக்கம் தெரிவித்திருந்தார். 60 கிராம சேவர் பிரிவுகளை கொண்ட இந்த பிரதேச செயலர் பிரிவினை 2 பிரிப்பதன் மூலம் அப்பகுதி மக்களுக்கு வளங்களை பெருக்கக்கூடிய நிலைமை ஏற்படும். இதற்கான நடவடிக்கையினை அமைச்சர் துரித கதியில் மேற்கொள்ள வேண்டும் என்று இந்த சந்தர்ப்பத்திலே கேட்டுக்கொள்கின்றேன். பிரதேச செயல பிரிவுகளை 2 பிரிப்பதுடன் பிரதேச சபைகளையும் புதிதாக உருவாக்க வேண்டும். மருதங்கடி பிரதேச சபை, சாவச்சேரி பிரதேச சபை இங்கு புதிதாக உருவாக்க வேண்டியது அவசியமாகும். உள்நாட்டு அலுவல்கள் அமைச்சர் வடக்கு கிழக்கில் யுத்தத்தால் பாதிக்கப்பட்ட மக்கள் பயன்பெறும் வகையில் நடமாடும் சேவைகளை நடத்தி வருகின்றார். வவுனியாவில் அண்மையில் நடமாடும் சேவையினை நடத்தியதன் மூலம் யுத்தத்தால் பாதிக்கப்பட்ட மக்கள் பெரும் பயனை பெற்றிருந்தனர். பாதிக்கப்பட்ட மக்களுக்கு காணிகளுக்கான உறுதிகள் வழங்கப்பட்டதுடன் அடையாள அட்டைகள், பிறப்புச் சான்றிதழ்கள் உட்பட பல ஆவணங்களையும் பெறக்கூடிய சூழலை அமைச்சர் ஏற்படுத்தியிருந்தார். யுத்தத்தால் பாதிக்கப்பட்ட மாற்றுத்திறனாளிகளுக்கும் முச்சக்கர நாற்காலிகள், ஊன்றுகோள்கள், மூக்கு கண்ணாடிகள் உட்பட பலவிதமான பொருட்களையும் நடமாடும் சேவை மூலம் அமைச்சர் வழங்கியிருந்தார். பாதிக்கப்பட்ட மாற்றுத்திறனாளிகளுக்கு பாதிக்கப்பட்ட மாற்றுத்திறனாளிகளுக்கு உபகரணங்களும் உதவிகளும் வழங்கப்பட்டதன் மூலம் தமிழ் மக்கள் யுத்த பாதிப்புக்கு உள்ளானமை ஏற்றுக்கொள்ளப்பட்டதுடன் அவர்களுக்கு தேவையான நலன்புரி சேவைகளும் வழங்கப்பட்டமை பாராட்டத்தக்கதாகும். இதேபோல் வடக்கு கிழக்கில் பல்வேறு நடமாடும் சேவைகளையும் அமைச்சர் நடத்தியுள்ளமையினால் பெருமளவு மக்கள் பயன்பெற்றுள்ளனர். இத்தகைய நடமாடும் சேவைகளை உள்நாட்டு அலுவல்கள் அமைச்சு தொடர்ச்சியாக நடத்த வேண்டும் என்று இந்த சந்தர்ப்பத்திலே கேட்டுக்கொள்கின்றேன். கிராம சேவகர் உத்தியோகத்தர்களுக்கு நாடு தழுவிய ரீதியில் போட்டி பரீட்சை நடத்தப்பட்ட போதிலும் இன்னமும் அதற்கான நியமனங்கள் வழங்கப்படவில்லை. வடக்கு கிழக்கு பகுதிகளில் கிராம சேவர்களுக்கு பற்றாக்குறை நிலவி வருகிறது. எனவே இந்த நியமனங்களையும் வழங்குவதற்கு நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். அரசாங்கத்துறையில் இணைத்துக் கொள்ளப்படும் அரசாங்க உத்தியோகத்தர்களுக்கு இருமொழி தேர்ச்சி என்பது விசேடமாக கவனத்தில் கொள்ளப்பட வேண்டும். ஏனெனில் வடக்கு கிழக்கில் வெளியே தமிழ் பேசும் மக்கள் அரசாங்க திணைக்களங்களில் தமிழில் சேவைகளை பெற முடியாத நிலை காணப்படுகின்றது. தமிழும் சிங்களமும் அரசகர்ம மொழியாக அரசியல் ஜாப்பில் அங்கீகரிக்கப்பட்டிருக்கின்ற போதிலும் நடைமுறையில் அதனை செயற்படுத்த முடியாத நிலைமை காணப்படுகின்றது. எனவே இருமொழிக் கொள்கை என்பது அரசாங்க திணைக்களங்களில் முக்கியமாக கடைபிடிக்க வேண்டிய ஒன்றாகும். நாட்டில் நல்லிணக்கத்தை ஏற்படுத்துவதற்கு நமது நல்லாட்சி அரசாங்கம் பாடுபட்டு வரும் நிலையில் தமிழ் மொழி அமுலாக்களை அரசாங்க திணைக்களங்களில் உறுதிப்படுத்த வேண்டியதும் அனைவரினதும் கடமையாக உள்ளது. அரசாங்க ஊழியர்களுக்கு இரு மொழிகளையும் கற்பிப்பதற்கு நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். மொழி பிரச்சனைகளுக்கு தீர்வு கண்டால் துரிதகதியில் இனங்களுக்கிடையே நல்லிணக்கத்தை ஏற்படுத்தக்கூடிய சூழ்நிலை ஏற்படும். இவ்விடயம் குறித்தும் பொது நிர்வாக உள்நாட்டு அலுவலக அமைச்சர் உரிய கவனம் செலுத்த வேண்டும். இதனை விட அரசாங்க தொழில்துறை நவீனமயப்படுத்தப்பட்ட நடவடிக்கை அவசியமாக உள்ளது. ஏனெனில் வளர்முக நாடுகளுடன் ஒப்பிடுகையில் நவீன தொழில்நுட்ப வசதிகள் அரசாங்க திணைக்களங்களில் போதுமானதாக இல்லை. இதனால் நவீன தொழில்நுட்பங்களை உள்வாங்குவதன் ஊடாக சேவைகளை மேம்படுத்துவதற்கு வரவு செலவு திட்டத்தில் 2,000,000,000 ரூபாய் ஒதுக்கப்பட்டுள்ளமை வரவேற்கத்தக்கதாகும். அரசாங்க சேவையினை நவீனமயப்படுத்தப்பட வேண்டியது தற்போதைய நிலையில் இன்றியமையாததாக உள்ளது. உள்ளூராட்சி மாகாண சபைகளை எடுத்துக்கொண்டால் அதிகாரங்கள் பகிரப்பட வேண்டிய தேவை உள்ளது. இனப்பிரச்சினைக்கு அரசியல் தீர்வு காண்பதற்கு தற்போது முன்முயற்சி எடுக்கப்பட்டு வருகிறது. புதிய அரசியல் ஜாப்பினை உருவாக்கி அதன் மூலம் அதிகாரத்தை பகிர்ந்து அரசியல் தீர்வை காண்பதற்கு நல்லாட்சி அரசாங்கம் நடவடிக்கை எடுத்து வருகின்றது. இந்த நிலையில் மாகாண சபைகளுக்கு பூரண அதிகாரங்கள் வழங்கப்பட வேண்டும். அரசியல் ஜாப்பில் காணி பொலிஸ் அதிகாரங்கள் மாகாண சபைக்கு வழங்கப்பட்டுள்ளன. ஆனால் நடைமுறையில் அவை அமுல்படுத்தப்படவில்லை. எனவே அதிகாரங்களை வழங்குவதற்கான நடவடிக்கைகளை முன்னெடுக்கப்பட வேண்டும். வடக்கு கிழக்கில் சனத்தொகைக்கு ஏற்ப பிரதேச செயல பிரிவுகளையும் உள்ளூராட்சி சபைகளையும் அதிகரிக்க வேண்டியது இன்றியமையாததாகும். இது குறித்தும் ஆராய்ந்து நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். நன்றி.
சபைக்கு தலைமை தாங்கும் கௌரவ பாராளுமன்ற குழுக்களின் தவிசாளர்களே, இன்றைய 3 முக்கியமான அமைச்சுக்கள் தொடர்பான விவாதத்தில் பேச கிடைத்த வாய்ப்புக்கு முதற்க நன்றிகளை தெரிவித்துக் கொண்டு, உண்மையிலே ஒவ்வொரு வரவு செலவு திட்டங்களும் எடுக்கப்படுகின்ற தீர்மானங்கள் எந்த அளவுக்கு அந்த திட்ட முன்மொழிவுகள் நடைமுறைப்படுத்தப்படுகின்றன என்பது கேள்விக்குள்ளாகவே இருக்கின்றன. 2017 வரவு செலவு திட்டம் தொடர்பாக 2016 முன்மொழியப்பட்டதான திட்ட முன்மொழிவுகள் பல திட்ட முன்மொழிவுகளாகத்தான் இருக்கின்றன. அவை நடைமுறைக்கு வந்ததாக இல்லை. பல திட்டங்கள் இன்று பூர்த்தி செய்யப்படாத நிலையில் இருக்கின்றன. நாங்கள் சொல்கின்றோம் 0 பட்ஜெட். 2016 வரவு செலவு திட்டத்தில் ஒதுக்கப்பட்ட நிதிகள் கூட இன்று 2017 முடிகின்ற திருக்கு இன்னும் சரியாக ஒரு 20-23 நாட்கள் இருக்கின்ற நேரத்திலே இன்னும் அந்த நிதி உரிய திட்டங்கள் சரியான முறையில் நடைமுறைப்படுத்தப்படவில்லை. இந்த நிலையிலே இப்பொழுது நாங்கள் 2018 வரவு செலவு திட்டத்திலே நிற்கின்றோம். ஆகவே ஒவ்வொரு வரவு செலவு திட்டத்திலும் பேசப்படுகின்ற முன்வைக்கப்படுகின்ற திட்ட முன்மொழிவுகள் அவை நடைமுறைப்படுத்தப்படும் பொழுதுதான் நிச்சயமாக நாங்கள் மக்களை நோக்கி பயணிக்கின்றோம். மக்களுக்கு சரியான ஒரு ஆரோக்கியமான ஒரு காத்திரபூர்வமான சேவையை வழங்குகின்றோம் என்ற திருப்தியை நாம் அடைய முடியும். வெறுமனமே அவை திட்ட முன்மொழிவுகளாக அல்லது வெறுமனமே அவை கருத்தாடல்களாகவே இருந்தால் அதில் எந்தவித பயனையும் நாங்கள் பெறப்போவதில்லை. இன்று மட்டக்களப்பு மாவட்டத்தை எடுத்துக்கொண்டால் கிராம சேவர்கள் தொடர்பான பிரச்சனை ஒரு பாரிய பிரச்சனையாக இருக்கின்றது. இந்த பிரச்சனை 2015 வரவு செலவு திட்ட 16 வரவு செலவு திட்டத்திலும் பேசப்பட்டது, 17 பேசப்பட்டது, இப்பொழுது 18 வரவு செலவு திட்டத்திலும் பேசிக் கொண்டிருக்கின்றோம். கிராம சேவகர்கள் இல்லாததனால் ஒரு கிராம சேவகர் 5-4 கிராமங்களை பார்க்க வேண்டிய ஒரு துப்பாக்கி நிலைக்கு தள்ளப்படுகிறார். இதனால் கிராம சேவகர் அதித வேலைப்பழுவை சுமப்பது என்றது ஒன்று, இரண்டாவது ஒரு கிராம சேவகரால் நாலு கிராமங்களில் வாழ்கின்ற ஆயிரக்கணக்கான மக்களுக்கு எந்த அளவுக்கு சிறந்த சேவையை பெற்றுக் கொடுக்க முடியும். கிராம சேவர்கள் இல்லாதது, குறிப்பாக மட்டக்களப்பு மாவட்டத்திலே 108 கிராம சேவர்கள் இல்லை. இது தொடர்பான விஷயம் இன்று அது தொடர்பான நேர்முக பரீட்சைகள் நடந்தும் இன்னும் இல்லாமல் கால இழுத்தடிப்பிலே செல்லப்படுகின்றன. நான் ஏற்கனவே சொன்னது போல திட்டங்கள் திட்ட முன்மொழிவுகளாகத்தான் இருக்கின்றன, அவை நடைமுறைக்கு வரவில்லை. இந்த அடிப்படையிலே கிராம சேவர்கள் தொடர்பாக இன்னொரு விடயத்தை சொல்ல விரும்புகிறேன். அதிகளவான கிராம சேவர்களுக்குரிய ஏற்கனவே நாங்கள் சொல்லப்பட்டது, கடந்த வருடத்தில் சொல்லப்பட்டது, கிராம சேவர்களுக்கான அவர்களுடைய வேலையை இலகுபடுத்துவதற்குரிய கணனி உட்பட அவர்களுக்கு சில வசதிகளை வழங்குவதாக. ஆனால் இன்று கிராம சேவர்கள் வாடகை வீடுகளிலே, பொது கட்டடங்களில், ஏதோ ஒரு இடத்திலே தங்களுடைய கடமைகளை செய்யக்கூடிய நிலை இருக்கின்றது. இதனால் மக்கள் பல அசௌகரியங்களை எதிர்நோக்குகிறார்கள். குறிப்பாக கிராமப்புறங்களிலே மக்கள் பல அசௌகரியங்கள், குறிப்பாக ஒரு கிராம சேவகர் 4 கிராமங்களை பார்க்கின்ற நிலை வரும் பொழுது. அண்மையிலே நான் ஒரு கிராமத்துக்கு சென்றிருந்தேன். அங்கு கர்ப்பிணி தாய்மார்கள், கை குழந்தையோடு உள்ளவர்கள், வயோதிபர்கள் கிராம சேவருக்காக காத்து கொண்டிருக்கிறார்கள் பல மனுத்தியாளங்களாக. காரணம், அந்த கிராம சேவரில் நாங்கள் பிழை சொல்ல முடியாது. அவர் 4 கிராமங்களை பார்க்கின்ற ஒரு கிராம சேவர். ஆகவே அவர் அந்த ஒவ்வொரு கிராமங்களாக வரும் வரை இவர்கள் இங்கே காத்து கிடக்க வேண்டியிருக்கின்றது. ஆகவே இந்த விடயத்திலே சம்பந்தப்பட்ட உள்நாட்டாளர்கள் அமைச்சு காலத்தை தாமதிக்காமல் கிராம சேவர்களை நியமித்து மக்களுக்குரிய சேவையை முடிந்தளவு அவர்கள் காலடிக்கு கொண்டு செல்ல நாங்கள் வழி சமைக்க வேண்டும். அதுபோன்று மேனேஜ்மெண்ட் அசிஸ்டன்ட், டிரைவர்ஸ், ஓஇஎஸ், டிஓ, டெக்னிக்கல் ஆஃபீஸர்ஸ் கூட அங்கு பாரிய தட்டுப்பாடு இருக்கின்றது. இதனால் வேலை திட்டங்களை, அபிவிருத்தி சார்ந்த வேலை திட்டங்களை முன்னெடுக்கும் பொழுது அவை குறித்த நேரத்துக்குள் முடிவடாத நிலையிலே இருக்கின்றன. ஒரு பிரதேச செயலகத்திலே கணக்காளர், அக்கவுண்டன் இல்லாமல் அந்த பிரதேச செயலகம் இயங்குகிறார். இவ்வாறான பிரச்சனைகள் அங்கே இருக்கின்றது. ஆகவே கௌரவ அமைச்சர் அவர்கள் இந்த விடயத்திலே கூடுதலான கவனத்தை செலுத்தி கால இழுத்தடிப்பு இல்லாமல் வேகமாக அவற்றை நடைமுறைப்படுத்த வேண்டும் என்பதை கேட்டுக்கொள்ள விரும்புகிறேன். அத்துடன் இன்று பிரதேச செயலகங்கள் 16 சதுர கிலோமீட்டர் உள்ள பிரதேசத்துக்கு 2 பிரதேச செயலகங்கள் இருக்கின்றன. ஓட்டமாவடியில் 2 பிரதேச செயலகங்கள் இருக்கின்றன. ஆனால் 600 சதுர கிலோமீட்டர் உள்ள இலங்கையின் மொத்த நிலப்பரப்பிலே 1% நிலப்பரப்பு உள்ள வேறாவது 10 பிரதேச செயலகம், கிட்டத்தட்ட 600 சதுர கிலோமீட்டர், 66,610 சதுர கிலோமீட்டர்னா 600 சதுர கிலோமீட்டர் உள்ள ஒரு மிகப்பெரிய நிலப்பரப்பை கொண்ட பகுதி, அதிகளவான மக்களை கொண்ட பகுதி. அங்கு ஒரே ஒரு பிரதேச செயலகம் தான் இருக்கின்றன. இது தொடர்பான திட்ட முன்மொழிகளும் கடந்த காலத்திலிருந்து முன்வைக்கப்பட்டு வருகின்றன. அவை திட்ட முன்மொழிகளாகத்தான் இருக்கின்றன, அவை எந்த விதத்திலும் நடைமுறைக்கு வந்ததாக இல்லை. இதுபோன்று பார்த்தால் கிரான் பிரதேச செயலகம் தொடர்பான விடயத்திலே 2002 உருவாக்கப்பட்ட இந்த கிரான் பிரதேச செயலகம் இன்னும் பதிவில்லாத குழந்தை போலவே இருக்கின்றன. 2002 உருவாக்கப்பட்ட கிரான் பிரதேச செயலகத்தை பதிவு செய்யுமாறு 2012 அமைச்சுக்கு தொடர்பான விடயங்கள் அனுப்பப்பட்டன. ஆனால் இன்னும் அது கெசட் பண்ணப்படவில்லை. ஒரு பதிவில்லாத, பெயர் வைக்கப்படாத ஒரு குழந்தையாக வந்து பிரதேச செயலகம் இயங்கிக் கொண்டிருக்கின்றன. அவை இந்த நிலைமை, இந்த கால இழுத்தடிப்புகள் மாற்றப்பட வேண்டும். வெறுமனை பேச்சுக்களாக, வெற்று பேச்சுக்களாகவே இருந்துவிடக்கூடாது. அவை இந்த விடயத்திலே கவனம் செலுத்தப்பட வேண்டும். அங்கு அவர்கள் அது கெசட் பண்ணப்படாததால் உரிய முறையிலே அந்த பிரதேச செயலகத்தில் கடமை புரிபவர்கள், அந்த பிரதேச செயலகத்தை நம்பியிருக்கின்ற 100-120 மேற்பட்ட கிராம மக்கள் பல அசௌகரியங்களை எதிர்நோக்குகின்றார்கள். அவை இது நடைமுறைக்கு வர வேண்டும். நல்லாட்சி என்று சொல்லுகின்றோம், நல்லாட்சி வந்து நல்ல விடயங்கள் செயலுக்கு வர வேண்டும் என்பதை இந்த இடத்தில் நான் கூறிக்கொள்ள விரும்புகிறேன். கடந்த காலங்களிலே ஆளுங்கட்சியிலே அமைச்சு தரப்பிலே இருந்தவர்கள் தங்கள் அதிகாரங்களை, செல்வாக்கை பயன்படுத்தி தங்கள் சார்ந்த பகுதிகளுக்கு பல்வேறு திட்டங்களை மேற்கொண்டிருக்கிறார்கள். அது பரவலாக்கப்படவில்லை. ஒரு குறிப்பிட்ட இடத்துக்கு மட்டும் அது தேக்கப்பட்டிருக்கிறது. மட்டக்களப்பு மாவட்டத்திலே கடந்த காலத்திலே இருந்த அரசு அதிகாரங்களை பயன்படுத்தி புவியியல் தொடர்பு இல்லாமலே கல்வி வலயம் உருவாக்கப்பட்டிருக்கின்றன. குறிப்பிட்ட குறைந்த நிலப்பரப்பு கொண்ட பகுதிகளுக்கு இரண்டு பிரதேசங்கள் உருவாக்கப்பட்டிருக்கின்றன. இது நான் பிழை என்று சொல்வதற்கு அப்பால் பிழை என்று நான் சொல்ல வரவில்லை. ஆனால் இதோடு ஒப்பிடும் பொழுது நிலப்பரப்பிலே மக்கள் தொகையிலே கூடிய பிரதேசங்கள் இருக்கின்றன, பிரதேச பகுதிகள் இருக்கின்றன. அத்தனை நிலைமை மற்ற பகுதிகளுக்கு உருவாக்கப்பட வேண்டும். குறிப்பாக இன்று சகோதர பாராளுமன்ற உறுப்பினர் கோடீஸ்வரர் அவர்கள் கூட ஒரு கருத்தை முன்வைத்தார். 1993 கேபினெட் அப்ரூவல் இருக்கின்றது கல்முனை பிரதேச கல்முனை வட பிரதேசத்தினுடைய தரம் உயர்த்தல் தொடர்பாக. ஆனால் இன்னும் அதுவும் கால இழுத்தடிப்பிலே செல்கின்றன. அவை காலத்தை இழுத்தடிக்காமல் அதை விரைவாக செய்து தருவேன் என்று கௌரவ அமைச்சர் வஜிர அபயவர்த்தன் அவர்கள் இந்த உயரிய சபையிலே காலையில் கூறியிருக்கின்றார். அவை நிச்சயமாக நடைமுறைக்கு வர வேண்டும் என்பதை நாங்கள் வேகமாக நடைமுறைக்கு வர வேண்டும் என்பதை நாங்கள் ஆவலுடன் எதிர்பார்க்கின்றோம். அத்துடன் என்று எடுத்துக்கொண்டால் உள்ளூராட்சி சபைகள், உள்ளூராட்சி சபைகளிலும் மிகப்பெரிய நிலப்பரப்பு கொண்ட ஏறார் பற்று, களுவாஞ்சிக்குடி பிரதேசம், கிரான் பிரதேசம் போன்று மட்டக்களப்பிலே இரண்டு பிரதேச சபைகள் உருவாக்கப்பட வேண்டிய நிலையில் உள்ள சபைகள் நீண்ட காலங்களாக குறித்தோர் சபையாகவே இயங்கி வருகின்றன. ஏறார் பற்றை இரண்டு பிரதேச சபைகளாக உருவாக்கக்கூடிய திட்ட முன்மொழிகளை நாங்கள் முன்வைத்திருக்கிறோம். ஆனால் அது சம்பந்தமான எந்த நடவடிக்கைகளும் இல்லை. ஏறார் பற்று பிரதேச சபையை நகரசபையாக தரம் உயர்த்துமாறு கோரிக்கைகளை முன்வைத்திருக்கின்றோம். அது தொடர்பாகவும் இந்த நடவடிக்கைகளும் இல்லாத நிலை இருக்கின்றது. குறிப்பாக பாலச்சேரி பிரதேச சபை, ஒரு பிரதேச சபை மூன்று பிரதேச செயலகங்களுக்கு மூன்று பிரதேச செயலக அதிகார எல்லைக்குட்பட்ட மக்களுடைய பணிகளை கவனிக்கின்றது. அநேகமான இடங்களில் ஒரு பிரதேச செயலகத்துக்கு ஒரு பிரதேச சபை என்ற அடிப்படையில் அந்த நில வரையறை இருக்கின்றது. ஆனால் வாழைச்சேரி பிரதேச சபைக்கு மூன்று பிரதேச செயலகங்களை ஒரு பிரதேச சபை பார்க்க வேண்டிய சூழல் இருக்கின்றன. இதனால் மக்கள் உள்ளூராட்சி சபைகளில் இருந்து பிரதேச சபைகளில் இருந்து பெறக்கூடியதான பயன்களை தாங்கள் நிறைவேற்றிக் கொள்ளக்கூடியதான கடமைகளை சரியாக செய்து கொள்ள முடியாமல் அல்லல் நிலை இருக்கின்றது. கிரான் பிரதேசமாக இருக்கலாம், வாழைச்சேனியாக இருக்கலாம், 100% கிராமங்களை கொண்ட பகுதி, 3 தசாப்த காலத்தில் யுத்தத்தினால் மிகவும் பாதிக்கப்பட்ட பகுதிகள். இந்த பகுதிகளிலே பிரதேச சபைகள் பிரதேச செயலகங்களுக்கு ஏற்ற வகையிலே உருவாக்கப்பட வேண்டும். இது மிக முக்கியமானது. இன்று தென்னிலங்கையிலே சில மாவட்டங்களிலே ஒரு கிராமத்துக்கே ஒரு கிராம சேவர் பிரிவு என்ற நிலை இருக்கின்றது. ஆனால் 4-5 கிராமங்களுக்கு ஒரு கிராம சேவகர், 3 பிரதேச செயலகங்களுக்கு ஒரு பிரதேச சபை என்ற நிலை தொடர்ச்சியாக இருப்பதை நாங்கள் ஏற்றுக்கொள்ள முடியாது. நாங்கள் இவ்வாறு முன்வைக்கின்ற திட்ட முன்மூல்களை சரியான முறையில் கள விஜயம் கொண்டு அதை வேகமான முறையிலே அது மக்களை நோக்கி பயனளிக்கின்ற விதத்திலே அமைச்சுக்கள் சம்பந்தப்பட்ட அமைச்சுக்கள் கவனத்தை எடுக்க வேண்டும் என்ற விஷயத்தை நான் முன்வைக்கின்றேன். இன்று நிதி பங்கீடை பொறுத்தளவிற்கு பல பாரபட்சங்கள் இருக்கின்றன. கடந்த ஆட்சியாக இருக்கலாம், நல்லாட்சியாக இருக்கலாம், சில அமைச்சர்கள் தேசிய அளவிலான அமைச்சர்களா அல்லது தொகுதிக்கு அமைச்சர்களா என்று தெரியவில்லை. குறிப்பிட்ட ஒரு தொகுதியை மாத்திரம் மையப்படுத்தி சேவை செய்வது, குறிப்பிட்ட தங்கள் தொகுதி சார்ந்து, தங்கள் மாவட்டம் சார்ந்து, தங்கள் சமூகம் சார்ந்து செயற்படுகின்ற நிலைமைதான் இருக்கின்றன. கடந்த காலத்திலே உள்ளாட்சி சபைகள் அமைச்சராக இருந்த அதாவுல்லா அவர்கள் அமைச்சராக இருந்த நேரத்திலே பேராவூர், காத்தாங்குடி, ஓட்டமாடி ஆகிய தன் சமூகம் சார்ந்து பெரும்பான்மை வாழ்கின்ற மக்கள் சார்ந்த அந்த 3 பிரதேச சபைகளுக்கு டபுள் கேப் வானம் வழங்கியிருந்தார். ஏனைய எந்த தமிழ் பிரதேச சபைகளுக்கும் வழங்கவில்லை. அதே நிலைதான் இப்பொழுது நகர திட்டமிடல் அமைச்சர் பேராவூர், ஓட்டமாடி, காத்தாங்குடி பிரதேசங்களுக்கு நகர திட்டமிடலுக்கு கூட அந்த பிரதேச சபைகளுக்கு அதிகளவான நிதிகள் வழங்கப்படுகிறது. தமிழ் பிரதேச சபைகளில் பாரபட்சம் காட்டப்பட்டிருக்கின்றது. அவர் சொல்ல முடியுமா எந்த தமிழ் பிரதேச சபைகளுக்கு நகர திட்டமிடல் அமைச்சு கூட நிதி வழங்கப்பட்டிருக்கின்றது? இவ்வாறான பாரபட்சங்கள் இன்னும் இந்த நல்லாட்சியிலும் தொடர்ந்து கொண்டுதான் இருக்கின்றன. ஆனால் எந்த பாரபட்சம் இல்லாமல் பரந்தளவிலே செயற்படுகின்ற எங்களுடைய கௌரவ ராதாகிருஷ்ணன் ஐயா அவர்களை போன்ற அமைச்சர்களும் இருக்கத்தான் செய்கின்றார்கள். ஆனால் ஒரு சிலர் தங்களுக்குரிய இடத்தை தங்களுக்குரிய பகுதியை வரையறை செய்து கொண்டு செயற்படுகின்ற நிலைமை இந்த நாட்டில் இந்த நல்லாட்சியிலே தொடர்வதை நாங்கள் ஏற்றுக்கொள்ள முடியாது. அத்துடன் பிரதேச சபைகளுக்குரிய வாகன வசதிகள் பல்வேறு பட்ட உதவிகள் தேவைப்படுகின்றன. அண்மையிலே மட்டக்களப்பின் மாநகர சபைக்கு உட்பட்ட திண்மக் கழிவு 1.5 மாதங்கள் கடந்து எரிந்த நிலையிலும் அதை அடைக்க முடியாமல் பல்வேறு அசௌகரியங்களை நாங்கள் எதிர்நோக்கினோம். என்றால் பல்வேறு வளப்பற்ற அதாவது வளத்தை பிரித்து வழங்குவதில் உள்ள பாரபட்சம். இன்னொரு விடயத்தையும் இந்த இடத்திலே நான் முன்வைக்க விரும்புகிறேன். குறிப்பாக பொது நிர்வாக மற்றும் முகாமைத்துவ அமைச்சு சம்பந்தமானது, பொது நிர்வாக முகாமைத்துவ அமைச்சு சம்பந்தமான இந்த விடயத்திலே அரசாங்க முகாமைத்துவ உதவியாளர்களின் சேவை தொடர்பான விடயம், இது தொடர்பான விடயத்தை அரசாங்க முகாமைத்துவ உதவியாளர்கள் பல தடவை அமைச்சு மட்டத்திலே அதிகாரிகள் மட்டத்திலே முன்னெடுத்து சென்ற போதிலும் அது எட்டாக்கனியாகவே காணப்படுகின்றன. குறிப்பாக இலங்கை முழுவதும் நாடளாவிய ரீதியில் 70,000 பேர் முகாமைத்துவ உதவியாளராக கடமையாற்றுகிறார்கள். இவ் அலுவலர்கள் முகாமைத்துவ உதவியாளர் சேவையில் அதிசிறப்பு தரத்துக்கு வெற்றிடத்துக்கு ஏற்ப மட்டுப்படுத்தப்பட்ட பரீட்சைக்கு தோற்றி சித்தி பெற்றவர்கள். நிர்வாக உத்தியோகஸ்தராகவும் உள்ளூராட்சி மன்ற செயலாளர்களாகவும் வைத்திய செயலாளர்களாகவும் கல்வியல் கல்லூரிகளில் பதிவாளர்களாகவும் கடமையாற்றுகின்றனர். முகாமைத்துவ உதவியாளர்கள் தர 3 சிறப்பு தரத்துக்கு 8 வருடத்தில் பதவியேறு பெறலாம். அவ்வடிப்படையில் சுமார் 27 வயதில் இப்பதவிக்கு வரலாம். 27 வயதில் இப்பதவிக்கு வந்தபோதும் 60 வயது வரை சுமார் 32 வருடங்கள் எதுவித பதவி ஏறுவோ சம்பள அதிகரிப்போ ஏனைய சலுகைகளோ பயிற்சியோ இன்றி ஒரே பதவியில் தரத்தில் தங்கியிருக்க வேண்டிய நிர்பந்தம் முகாமைத்துவ உதவியாளர்களுக்கு இத்தகைய துப்பாக்கிய நிலை ஏற்பட்டுள்ளது. இவ் அலுவலர்கள் அதிசிறப்பு பதவிக்கு வந்து 8 வருடத்தில் பட்டம் அல்லது டிப்ளமா முடித்தவர்களை SL1 சம்பள திட்டத்துக்கு மாற்ற 2016 2 28 அமைச்சரவை பத்திரம் பொது நிர்வாக அமைச்சரால் அமைச்சரவைக்கு சமர்ப்பிக்கப்பட்டது. ஆனால் இவ்விடயம் பல்வேறுபட்ட தரப்பினரால் இழுத்தடிப்பு செய்யப்பட்டு இதுவரை ஒரு தீர்மானமும் இன்றி உள்ளது. நியாயமான இக்கோரிக்கைக்கு பொது நிர்வாக அமைச்சரால் நிறைவேற்றப்படல் வேண்டும். 2016 2 28 பொது நிர்வாக அமைச்சரால் வழங்கப்பட்டதானே, அதாவது முகாமைத்துவ உதவியாளர்களுக்கு வழங்கப்பட்டதானே கடிதம் இங்கே இருக்கின்றன. ஆனால் இன்று பல மாதங்கள் கடந்தும் இவர்களுடைய கோரிக்கை நியாயமான கோரிக்கை நீதியான கோரிக்கை நிறைவேற்றப்படாமல் வெறுமனவே எட்டாக்கனியாக இழுத்தடிப்பு செய்யப்பட்டு இன்று நாடளாவில் இருக்கின்ற ஆயிரக்கணக்கான முகாமைத்துவ உதவி ஏமாற்றப்படுகிறார்கள். இதை இந்த உயரிய பீடத்துக்கு சமர்ப்பிக்கின்றேன். வாய்ப்புக்கு நன்றி.
மூலாசனாரூட சபாபதித்துமணி அத சுவதேச கட்டயுத்து அமாத்தியான்சே ராஜ்ய பரிபாலனா கலமனாகரன் அமாத்தியான்சே பலாத் சபா சா பலாத் பால் அமாத்தியான்சே வைஷீர்சேட எகத்துவீம சம்பந்தேங் விசேஷம் ஒபுத்துமாட்ட மகே கௌரவே ஸ்துதிய மேவெலாவே புதக்கன் தென் அத விசேஷம் மே பார்லிமேந்துவ துல மே சாக்காச்சாவோட பாஜனேகரன் அமாத்தியான்ச வலிங் பலாத் சபாசா பலாத் பாலன அமாத்தியான்சே விஷய அது மே முழு ரட்டேமின்ன ஜனதாவகே குதூஹலேட்ட ஆந்தோலன லக்வெச்ச மாத்ருகாவக்கடியேட தமாய் அப்பி தனகன தீ கரு சபாபதி துமனி 2015 மார்த்து மாசே இந்த மே ரட்டே சியலும பலாத் பாலன ஆயத்தன பிராதேசிய சபா நகர சபா மேவன விட விசுருவா ஹரல 2016 அவுரு 15 அவுருத்த கேவுனா 2016 அவுருத்த கேவுனா 2017 அவுருத்தர தவ இத்திரி வெலா தியன்னே மாசகடத் தொட அடு காலய நமுத் நிச்சித வசே நிச்சித வசே தாமத் ஹரியட்டம பலாத்பாலன சந்த விமசீமட்ட சந்தே பவத்தனோ கியன நியமித்த தினையாக மதிவர்ண குமசாரிஸ்துமாட்டவாத் அதவெனத்துரு හරියටම කියන්න පුළුවන් කමක් ලැබිලා නැහැ. එතුමා අපි දැක්ක පහුගිය දවස්වලදී කියනවා මේ රටේ දේශපාලඥයන්ට පුළුවන් කමක් ලැබෙන්නේ නැහැ මැතිවරණ පවත්වන දිනය කියලා කියයි. ඒක එතුමා කියන එක සාධාරණයි. අපි දැක්ක පහුගිය දවස්වල නොයෙක් කැමැතිවරු එක එක තමන්ගේ ප්‍රවෘත්ති සාකච්ඡාවලදී කියනවා අපි අහවල් දවසේ ඡන්දේ තියෙනවා. අපි අහවල් දවසේ ඡන්දේ තියෙනවා. ඉතින් මැතිවරණ කොමසාරිස්තුමාට ඒ ඇමතිවරුන්ගෙන් අහන්න සිද්ධ වෙනවා අපි හිතන විදිහට 18 වන සංශෝධනය ගෙනල්ලා මැතිවරණ කොමිසමක් හැදුවේ දේශපාලනය කරන මැති ඇමතිවරුන්ට ඡන්දේ තියෙන දින නියම කරන්නද කියන ප්‍රශ්නය මැතිවරණ කොමසාරිස්තුමා එයාගෙන් අහුවත් හොඳයි කියලා මම විශ්වාස කරනවා. දැන් විශේෂයෙන් මගේ මිත්‍ර පළාත් පාලන විෂයභාර ඇමතිවරයා සභාගැබේට ඇතුළුණු එක හොඳයි. දැන් එතුමා ගෙරුත් අද පුළුවන් නම් මේ පළාත් පාලන විෂය අයවැය විවාදයේ යන වෙලාවේ කාරක සභා අවස්ථාවේ ඔබතුමා හරියටම තීන්දුවක් අරගෙන කිව්වොත් මැතිවරණ කොමසාරිස්තුමාට මෙන්න මේ දිනේ තමයි අපි මැතිවරණේ පවත්වන්නේ කියලා ඒකට මේ රටේ දේශපාලන පක්ෂවලට සහ රටේ ජනතාවට ඉලක්කයක් තියාගන්න පුළුවන්. පැහැදිලි කිරීම එපා දිනේ විතරයි
ඕනේ. ඔබතුමා නීතිය දන්නේ නැතුව මට මැතිවරණ දිනය නියම කිරීමේ බලය තියෙන්නේ මැතිවරණ කොමිසම් සභාවට. ඒ නිසා මට මන්දුමා ඔබතුමා මගෙන් මැතිවරණ දිනේ අහනවා නම් මම ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාව උල්ලංඝනය කරනවා.
බොහොම හොඳයි. බොහොම හොඳයි. දැන් ඔන්න බලන්න විෂය භාර ඇමතිවරයා කියනවා මට කියන්න විදියක් නැහැ. බොහොම හොඳයි. නීතිගරුක ඇමතිවරයෙක්. අපිට නීතිය උගන්වන ඇමතිවරයෙක්. අපේ ආණ්ඩුවේ ඉන්නකොටත් අපිට හොඳට නීතිය උගන්වපු ඇමතිවරයෙක්. ඒ නිසා මෙතුමා මේක කියන එක හොඳයි. එතුමට මේක අහන්න ඕනේ. තමුන්නාංශයේම නියෝජනය කරන යහපාලන ආණ්ඩුවේ ඇමතිවරු දින නියම කරනවා. තමුන්නාංශයේම නියෝජනය කරන ඇමතිවරු නියෝජනය කරනවා. මම මේ සභාගමේ ඒ අය නොමැති නිසා මම එයාගේ නම් කියන්න බලාපොරොත්තු වෙන්නේ නැහැ. ඒ අය තමයි දින නියම කරන්නේ. ඒ දින නියම කරන එකේ දැන් අපිට ප්‍රශ්නයක් වෙලා තියෙනවා. මැතිවරණ කොමසාරිස්ගෙන් අහන්නද විෂය භාර ඇමතිවරයා නම් ඇහුවත් කමක් නැහැනේ. ඔබතුමා විෂය භාර ඇමතිවරයානේ. එතකොට අනුමාන කළ හරි දිනයක් කියන්න හැකියාවක් තියෙන්නේ ඔබට. හැබැයි ඒ විෂයට කිසිසේත්ම නොගලවන ඇමතිවරයෙක් මේකට දින කියනකොට තමයි අපිට හිතෙන්නේ ආපහු බාලගිරි දෝෂයේ මේ පළාත් පාලන මැතිවරණයට එයිද කියන එක. බාලගිරි දෝෂේ. මේ බාලගිරි දෝෂේ තමුන්නාංශේ ඉස්සර අපි කතා කරපු ෆයිස මුස්තපා ඇමතිතුමාට දැන් ඉස්සරහට බාලගිරි කැහැල්ලකුත් බී ෆයිස මුස්තපා. බී. අපි බී කියන්නේ බාලගිරි ෆයිස මුස්තපා කියලාත් ඇවිල්ලා තියෙනවා. ඉතින් නොයෙකුත් දේවල් මේකත් එක්ක එකතු වෙනවා. වාසකම් එනවාද? ෆයිස එහෙම එනවා නොයෙකුත් ඒවා. ඉතින් කමක් නැහැ. හොඳයි. අපි කියන්නේ දැන් කොහොම හරි කමක් නැහැ. අපිට මේ ඡන්දය තමයි පවත්වන්න අවශ්‍ය වෙලා තියෙන්නේ. සාමාන්‍යයෙන් B ෆයිසර් මුස්තපා ඇමතිතුමා රයිට්. දැන් ඊළඟ ප්‍රශ්නේ තමයි ගරු ඇමතිතුමනි, දැන් තමුන්නාංශේ දන්නවා මේ ඡන්දේ දැන් කල් ගිහිල්ලා දැන් ඡන්දෙට අපි සියලු දේශපාලන පක්ෂ ලෑස්ති වෙනවා. මේ ඡන්දේ වෙනුවෙන් ගමේ ඡන්දේ වෙනුවෙන්. හැබැයි රටක දේශපාලන පක්ෂයක් හැටියට රටක් රජයක් හැටියට රජයේ ක්‍රියාත්මක කරන අය හැටියට ඒ තමන්ට උවමනා විදිහට තමන්ට අවශ්‍ය විදිහට නීති රීති වෙනස් කරමින් තමන්ට වාසි වෙන විදිහට නීති රීති වෙනස් කරමින් ජම් 50 සංශෝධනය කරමින් මැතිවරණ ක්‍රමයේ වෙනස් කිරීම කරනවා නම් ඒක මම හිතන්නේ මේ දැනට මේක බලපාන එකක් නෑ. මේක බලපා ඉදිරියට ඕනම දෙයක කතාවක් තියෙනවා. අර පව් කරනකොට දැනෙන්නේ නැහැ. ඒ කලාර පස්සේ පව් වෙනකොට තමයි පව්වල අගය තමන්ට හොඳට ලැබෙනකොට තමයි දැනෙන්නේ අනේ මේ අහවල් කාලේ මේ පව කළා නේද කියලා. දැන් අපි දැක්කා දැන් මේ රටේ ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවේ තියෙනවා අපේ රටේ ආරක්ෂක අංශයට ශ්‍රී ලංකා පොලිසියට ග්‍රාම නිලධාරීවරුන්ට පුළුවන් කමක් නැහැ මහජන නියෝජිතයෙක් කැරියට ඡන්දයක් ඉල්ලන්න. එම තමයි තියෙන්නේ. හැබැයි මේ පළාත් පාලන මැතිවරණයේදී ආණ්ඩුව විසින් තීන්දුවක් අරගන්නවා මේ පළාත්පාල ගමට නායකයෙක් තෝරන්නේ. ගමට ගමේ අර හිටපු මැම්බර් මහත්තයා තෝරනෝ වගේ ඒ ගම්පලාතට අවශ්‍ය කරන මන්ත්‍රීවරයෙක්ව තෝරගත්. දැන් තෝරනකොට යම් රාජ්‍ය නිලධාරීන් අත රාජ්‍ය පරිපාලන අමාත්‍යයන් සත් එක්ක බද්ධ වෙච්ච එක හොඳයි. රාජ්‍ය සේවයට අනුයුක්ත රාජ්‍ය සේවයේ ඉන්න නිලධාරීන් ගණනාවකට මේකට ඉල්ලන්න පුළුවන් කමක් නැහැ. කරු අමතිතුමනි. ක්ෂේත්‍ර නිලධාරීන්. ඒ ක්ෂේත්‍ර නිලධාරී කියලා කියන්නේ තමුන්නාන්සේ ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ අපි ආදරය කරපු ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ ඔබතුමත් හිටපු කෙනෙක් දැනටත් ඉන්න කෙනෙක්. 1994 අගෝස්තු 16 වෙනිදා ආණ්ඩුවක් ගත්ත අවුරුදු 17කට පස්සේ අවුරුදු 17ක් UMP එකෙන් ආණ්ඩුවක් අරගෙන 1994 අගෝස්තු 16 ඒ ගත්තු ආණ්ඩුවේ අවුරුදු 17ක් ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ ප්‍රමුඛ වමේ ජනතාව දුක් විඳපු මිනිස්සුන්ගේ ලොකු අඳෝනාවක් තිබුණා. අපිට අවුරුදු 17ක් සුදුසුකම් තියෙනවා, උස 5-4 තියෙනවා, වැඩට සමත් වෙලා තියෙනවා, සම්මුඛ පරීක්ෂණයට යනවා. නමුත් එක්සත් ජාතික පක්ෂයේ අමතිවරයා ගාවට ලැයිස්තුව ගිය ගමන් රැකියාවෙන් ඔහුව කපනවා. ඔහු ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ වීම. ඔහු එහෙම නැත්නම් වාමාංශික සම සමාජ ජනතා යුක්ති පෙරමුණ කොමියුනිස්ට් මෙන්න මේ පක්ෂයක රිඳීම කියන සාධාරණ හේතුවක් හෝ මතයක් මත එයාට රැකියාවක් නොලැබෙනවා. ඒ නිසා රැකියාව නොලැබෙනකොට මොකද කරේ? 1994 තෙරපිලා මිරිකිලා ආණ්ඩුව, ඒ ආණ්ඩුව, ඒ හදපු ආණ්ඩුවේ හැම කෙනාගේ විල්ලීමක් වුණානේ එක ගමකට අපිට රැකියා අවස්ථා දෙක තුනක් දෙන්න. එවකට SP දිසානායක ඇමතිවරයා සමෘද්ධි කියන විෂයපතේ හතරේ සමෘද්ධි නියාමක කියලා පත්වීම් ලබා දුන්නා. ගමකට පත්වීම් තුන ගානේ දීලා අද ඔවුන්ව රාජ්‍ය සේවයට අන්තර්ග්‍රහණය කළා තියෙනවා. සමෘද්ධි සංවර්ධන නිලධාරීන්, කෘෂි පරිශ්‍රණ සහකාර සංවර්ධන නිලධාරීන්. අද මේ ඡන්දයක් එනකොට මේ ඡන්දෙට ඒ අයව බැලුවා, හොඳයි මේ අයගේ පෙකිනිවල කපලා තියෙන ශ්‍රී ලංකා නිදහස් පක්ෂේ, මේ අයගේ මව බවට පේන්නේ ශ්‍රී ලංකා නිදහස් පක්ෂේ, එහෙනම් මේ අයගේ ජානවල තියෙන ශ්‍රී ලංකා නිදහස් පක්ෂේ, එහෙනම් මේගොල්ලන්ට මොකද කරන්න ඕනේ? මේගොල්ලන්ව ඡන්දෙ ඉල්ලන්න වැඩි කරන්න ඕනේ. ඒකට දෙයියන්ගේ පිහිටෙන් අමුදුතුමාගේ ආශිර්වාදය මැද ඒ කෘෂිකර්ම පර්යේෂණ නිලධාරීන්ට සහ සමෘද්ධි සංවාද නිලධාරීන්ට ඒ ටිකට් එක දෙයියන්ගේ පිටින් ලැබුණා. ලැබුණා දැන් ඔවුන්ට ඡන්දෙ ඉල්ලන්න බෑ. හැබැයි ඒකට දැන් අර්ථකථනය කරනකොට ක්ෂේත්‍ර නිලධාරීන් කියලා ඒකට තව තව ඇහුවෙනවා. දැන් මහජන සෞඛ්‍ය පරීක්ෂක ඒ මහත්තයවත් ඇහුවෙනවා. එයාටත් බෑ ඡන්දෙ ඉල්ලන්න. ඊළඟට අපේ ලියුම් බෙදෙන පෝස්ට්මන්ටත් බෑ. ඊළඟට ආර්ථික සංවාද නිලධාරීටත් බෑ. දැන් මේ වගේ ක්ෂේත්‍රයේ ඉන්නවනම් කිසියම් කෙනෙකුට. හැබැයි අඩුගානේ එහෙම දාලා ඒ මිනිස්සුන්ට අඩුගානේ Tamanට ඔව් මට මගේ රැකියාව එපා. මං රැකියාවට වැඩිය මම ගිහිල්ලා අපේ ගමේ ඡන්දෙ ඉල්ලනවා කියලා හරි Tamanට තීන්දුවක් අරගෙනවත් ඔවුන්ට Tamanගේ රැකියාවෙන් ඉවත් වෙලා ඔවුන්ට මේ ඡන්දෙ ඉල්ලන්න බෑ. මොකද අවුරුද්දක් පසු කරලා. ඉතින් දෙයියනේ මේ පනත අවුරුද්දක් පහු කරලා හදනවා. පනත එන්නේ ඉස්සෙල්ලා තමයි පනත තීන්දුව ඇවිල්ලා තියෙන්නේ. ඉතින් ඒ නිසා මොකද්ද වෙලා තින්නේ? අද මේ රටේ ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවේ Tamanට මේ රටේ මූලික අයිතිවාසිකමක් හැටියට තියෙන මේ රටේ රාජ්‍ය නිලධාරියෙකුට ඡන්දෙ ඉල්ලන්න බැරි කිරීම මේ රටේ මූලික අයිතිවාසිකම් ඒ නිලධාරියගේ කඩකිරීමක් හැටියට තමයි නීතිය ගැන දන්න මගේ මිත්‍ර ෆයිස මුස්තෆා ගරු ඇමතුමාට මම මතක් කර දෙන්නේ නීතිය වැඩි ලෙස නොදන්නා කෙනෙක් හැටියට, ඔබ දන්නා කෙනෙක් හැටියට මම විශ්වාස කරනවා. ඒ නිසා අද ඒ තත්ත්වය ඇවිල්ලා තිනවා. දෙවනි කාරණය ගරු ඇමතිතුමනි, ඔබතුමා දන්නෝ මේ පළාත් පාලන ඡන්දය නොතිබීම තුලින් රටේ දුක් විඳපු ජනතාව අනන්ත අප්‍රමාණයි. ඩෙංගු රෝගය වැළඳීම, කුණු කසල පාර දිගේ තිබීම, කුණු ගොඩ ගැහිම, තමන්ගේ යම් කාර්යයක් කරගන්න පළාත් පාලන ආයතන ප්‍රාදේශ සභාවට නගර සභාවට යනකොට ඒ කරගන්න නොහැකියාව වීම, මේ වගේ විශාල කාරණා ගණනකට මේ රටේ මිනිස්සුන්ට දුක් විඳින්න සිද්ධ වුණා. පහුගිය තමුන්නාන්සේම දන්නවා, පහුගිය ගම් වතුර ගලනකොට කොළොන්නාවට මීතොට මුල්ලට ගම් වතුර ගලනකොට ඔය කාටවත් ඉස්සෙල්ල මේ ගමේ ඉන්න මන්ත්‍රීවරයා තමයි මුලින්ම යන්නේ. එයා ශ්‍රී ලංකාද UNP ද JVP ද නෙවෙයි. මොකද එයාට ගමේ මිනිස්සු ඕනේ. එයා තමයි යන්නේ බත් පැකට් එකක් අරගෙන. හැබැයි ඒ අයගේ අත් දෙකයි කකුල් දෙකයි බැඳලා ඒ සභාවල් අකර්මයන්යි. සභාවේ තියෙන සම්පත් එහෙම්මමයි. සභාවේ තියෙන සම්පත් එළියට යන්නේ නැහැ, නිලධාරියා බයයි. එනිසා අකර්මන්නේ වුණා. හැබැයි අකර්මන්නේ වෙලා පළාත් පාලන ආයතන ටික රටේම අකර්මන්නේ වෙනකොට ඒ තත්ත්වයට පරිවර්තනය වෙනකොට සතුටු වෙන අයත් ඉන්නවා. සතුටු වෙන අයත් ඉන්නවා. මොකද හේතුව පළාත් පාලන ආයතන කියලා කියන්නේ ගරු ඇමතිතුමනි සාමාන්‍යයෙන් මේ රටේ රාජ්‍ය ආයතනයක් මිනිස්සුන්ට වැඩියෙන්ම බද්ධ වෙලා තියෙනවා නම් ඔව් අපේ මේ ප්‍රියංකර ජයරත්න ඇමතිතුමා නෑ ගරු මේ සභාපතිතුමනි ඒ ඒ වෙලාව
ගන්න පුළුවන්ද
පුළුවන් මොලයි වෙලා ගන්න පුළුවන් පුළුවන්
හරි
හොඳයි බොහොම ස්තුතියි දැන් පළාත් පාලන ආයතනවල අපි දන්නවා දැන් මේ තත්ත්වය ඇති වුණාට පස්සේ ගරු ඇමතිතුමනි අර මිනිස්සු දුක් විඳිනකොට මේ ආයතනය තමයි ප්‍රාදේශ සභාව නගර සභාව තමයි මිනිස්සුන් ලං වෙච්චම ආයතනය. තමුන්නාසේ දන්නවා ප්‍රාදේශ සභාවේ විශේෂ ඇමතිවරයා හැටියට මාතෘ සායනය දරුවෙක් තමන්ගේ බඩ කුස තුලට ඇතුල් වුණයි කියන පණිවිඩය ලැබිච්ච දවසේ ඉඳන් මේ රටේ අම්මා කෙනෙක් මුලින්ම යන්නේ ප්‍රාදේශීය සභාවෙන් නගර සභාවෙන් නඩත්තු වෙන මාතෘ සායනයට. එතන ඉඳන් ජීවිතයේ අවසානයේදී සුසාන භූමිය දක්වා වෙනකන් ඒ සුසාන භූමියට යන්නේ ප්‍රාදේශ සභාවේ හෝ නගර සභාවේ සුසාන භූමියකට කනත්තකට යන්නේ. ඒ අතරතුරේ තමන්ගේ ගේ හදන්න ගියාම ඒක අනුමත කරන්න තාප්පේ හදන්න ගියාම ඒක අනුමත කරගන්න මේ සියලු කාරණා වලට මේ පළාත් පාලන ආයතනය මැදිහත් වෙලා තියෙනවා. ඒතර මේ මැදිහත් වෙලා තියෙන ආයතන ටික අකර්මන්නේ වෙනකොට සතුටු වෙන කවුද හිටියේ? දැන් ගා පළවෙනිම සතුටුුනේ කවුද? මගේ මිත්‍ර ගරු ඇමතිතුමා. පයිස මුස්තබා ඇමතිතුමා. ඇයි සතුටු වෙන්නේ? කවුද දෙයියනේ අකමැති? ප්‍රාදේශ සභාවක සභාපතිවරයෙක් ඉන්නකොට ඒකේ නගරාධිපතිවරයෙක් ඉන්නකොට ඒ නගරාධිපතිවරයා සභාපතිවරයා ගන්නා වූ තීන්දුව නොගෙන ඒකේ වලතල පයිස මුස්තබා කියන මගේ මිත්‍ර ඇමතිතුමාට හම්බෙනකොට දෙයියනේ කවුද මේකට අකමැති වෙන්නේ? එහෙනම් ඉතින් රහත් වෙන්න ඕන. ආ එහෙම නැත්නම් සෝවාන් ඵල ලබන්න ඕනේ. ආ එහෙම නැත්නම් ස්වර්ගස්ථයට යන්න ඕනේ. ඒ නැතුව මේකට සතුටු වෙනවා. මොකද හේතුව ඔබතුමාට දැන් ප්‍රශ්නයක් වුණාම මේ කාලය ඇතුළත කොළඹ මහනගර සභාව වෙනම් ගන්නව දුරකථනය කතා කරන කොමසාරිස්තුමාට ඔතුමිට මම වයිස මුස්තබා මම ඇමතිතුමා කතා කරන්නේ කරුණාකරලා මේ වැඩේ කරන්න කරනවා දෙහියනේ. ඇයි විෂයපතේ අයිති වෙලා ඔබ කියන ඇමතිතුමාට බය වෙන්න දෙයක් නැහැ. එතකොට වැඩේ ඒ විදිහට වෙනවා. මොකද අර ඉන්න කොමසාරිස් වග කියන්න ඕන ඇමතිවරයාට. ඒ ඔමින් ඔයින් ඒ වන් දන්නවනේ ඔබයි මායි දෙන්න එකට දෙයි හාමුදුර හිටපු තැන් මතක නැද්ද? අප දෙපළ වෙනම එළියේදි කියන්න අප දෙපළ. එතකොට නෑ ඔයයි මා වෙන තැන් වල හිටියේ නෑනේ. හිටපු තැන් ගැන අපි දෙන්න කතා බහ කර කර එක එක තැන් වල ඉඳලා තියෙනවා ඔමින්නකො. ඒ නිසා ඊළඟ දෙවනුවට සතුරුනේ කවුද? දෙවනුවට සතුරුනේ ගරු මන්ත්‍රීතුමනි මේ රටේ ඉන්න මහා ඇමතිවරු ටික. මහා ඇමතිවරු දැන් මේ රටේ ඉන්න මහා ඇමතිවරු ශ්‍රී ලංකාව වෙන්න පුළුවන්, UNP වෙන්න පුළුවන්, කවුරුව වෙන්න පුළුවන්. ඒ මහා ඇමතිවරු ටිකටත් අර තීනවනේ මේ බෝනස් හම්බෙනවා කියලා. මේක බෝනස් එකක් වුණා. ඇයි? අර නගරාධිපතිවරයා සභාපතිවරයාට තිබුණු බලතල ටික එම් පිටින්ම ගෙඩිය පිටින්ම මහා ඇමතිගේ දාක්කොට. අතර මහා ඇමතිගෙන් ආලා තමයි රැකියා ටික පිරෙව්වේ. ඔබතුමාගෙන් මම ප්‍රශ්නයක් අහලා තිනවා මේ පාර්ලිමේන්තුවේ. එකට තමන්දාන්සේ උත්තර දෙන තම මාසයක් ගන්න උත්තර දෙන්න වෙයි. මං අහලා තිනවා පළාත් පාලන ආයතන විසිරපු දවසේ ඉඳන් මේ මොහොත වෙනකන් පළාත් පාලන ආයතන රැකියා බඳවගෙන දෙන ප්‍රමාණය කොපමණද? ඒවා බඳගත් ක්‍රමවේදය මොකද්ද? කවුද ඒවට අනුමැතිය දුන්නේ කියලා? කවුද ඒවට අනුමැතිය දුන්නේ කියලා? කවුද? මහා ඇමතිවරු ගුලිය පිටින් යවන ලේඛන. මං තමන්දාන්සේ මානක පෙන්වන්නම් තියෙන ඒකට අවශ්‍ය කරන ලිඛිත දේවල්. මහා ඇමතිවරයා යවන අහවල් ප්‍රාදේශ සභාවට මගේ මෙන්න මේ පහත ඇති නාමලේඛනේ බඳවා ගන්න. ඒක පැත්තක්. අනිත් පැත්තෙන් නොඑක් දේවල් දෙයියන්ගේ පිටින් මේ කොළඹ ගත්තොත් කොළඹ මහනගර සභාව, දෙවිවලගල්ලිස මහනගර සභාව, කෝට්ටේ මහනගර සභාව දැන් මේ වැයගරු ඇමතිතුමනි තට්ටු ගෙවල් හැදෙනවා. අපාර්ට්මන්ට්ස් හැදෙනවා. අපාර්ට්මන්ට්. විශේෂභාර ඇමතිවරයා හැටියට ඔබතුමා හොයලා බලන්න මේ හැදෙන අපාර්ට්මන්ට් වල කීයකට අනුමැතිය ලැබිලා දිනවද කියලා? කියක් හදන්න පුළුවන් බිමේද හදලා තින්නේ කියලා හොයලා බලන්න තමුන්නාසේ කියලා. මොනවද මේ වෙන්නේ? මොනවද වෙන්නේ? හරියට බැලුවොත් 90%කට ඒ සියලුම දේවල් සපුරලා නැවේ මේවා හදලා තියෙන්නේ. මේවා අත යට නොඑක් ගනුදෙනු සිද්ධ වෙලා ඒක ඇත්ත සිද්ධ වෙලා තියෙන්නේ. එනිසා කරු ඇමතිතුමනි මේක කල් දැමීමෙන් උනේ රට එහෙම් පිටි මාගාදියකට පත්වීම විතරයි අගාදයට පත්වීම විතරයි එනිසා දැන් ගමේ ඡන්දේ එනවා මේක තව එකක් අපි දැක්කා කරු ඇමතිතුමනි පුළුවන් නම් ඒක සංශෝධනය කරන්න පුළුවන් ද මම දන්නේ නැහැ දැන් ගමේ ඉන්න මන්ත්‍රීවරයා මිය ගියොත් අතුරු මැතිවරණයක් නැහැ එතකොට වෙන්නේ මොකද්ද දැන් අපි දුන්න ඔන්න දැන් අපි දෙකොල්ලෝ තරඟ කරලා අපි දිනනවා අපේ මන්ත්‍රීවර රමුණාසලා මන්ත්‍රීවර මිය යනවා මිය ගියාම ඔව්ව තමයි ගම තෝරලා තියෙන්නේ මිය ගියාම මොකද වෙන්නේ දෙවනි එක්කෙනා ප්‍රතික්ෂේප කරලා නේ තියෙන්නේ දෙවනි එක්කෙනා එනවා එතකොට ඒකත් ප්‍රජාතන්ත්‍රවාදයේද නැද්ද කියන ප්‍රශ්නාර්ථය මිනිස්සු ඉදිරියේ තියෙනවා අතුරු මැතිවරණ ඉතිහාසය අපේ රටේ තිබිලා තියෙනවා නමුත් ඒක අතුල් කරලා නැහැ ගරු ඇමතිතුමනි ඉතින් ඒ නිසා අපි දකිනවා මේ ඇති වෙලා තියෙන තත්ත්වය ඉතාමත්ම අසුභවාදී තත්ත්වයක් මේ අසුභවාදී තත්ත්වයේ තුල තමයි තමුන්නාන්සලා මැතිවරණයට ඉදිරිපත් වෙන්නේ එක පැත්තකින් තමුන්නාන්සලට මේක පහුගිය පහුවෙද්ද පහුවෙන්න උනාම අපිටත් සුභවාදී ගතියක් පේනවා අපිට අපිට සුභවාදී ගම මිනිස්සු ලෑස්ති වෙලා ඉන්නවා මේ මැතිවරණයේ කල් දැමීමත් එක්ක හේතු සාධක ටිකත් එක්ක කොහොමද මේ තත්ත්වයේ තුල ඉදිරියට යන්නේ කියන ප්‍රශ්නාර්ථය ඉදිරියට ඇවිල්ලා තියෙනවා ඉතින් ඒ නිසා කරු ඇමතිතුමනි බොහොම පැහැදිලිව අපි කියන්න ඕන මේ මැතිවරණය දැන් නොඑක් දේවල් විදිහට මුලින් 93ක් සභා 93කට දින නියම කරනවා සභා 93කට දැන් මේ වරට අපි නම් අපමුළු දලුත් බඳලා තියෙනවා සභා 93ක් ඉතින් මේ සභා 93යි ඒ වගේම ඉතුරු ටිකයි ඔක්කොම එක දවසක තියෙනවා නම් රටේ මිනිස්සුන්ට ලේසි එක දවසක තියෙනවා නම් මොකද හේතුව මේක කැලිවට කඩනවාට වැඩිය විශේෂයෙන් යහපාලන ආණ්ඩුවේ ප්‍රතිපත්ති තමයි නාස්තියෙන් තොරව වැඩ කරන එක ඉතින් දින දෙකකට දාන්නේ නැතුව එක දවසකදී හැබැයි ගරු ඇමතිතුමනි එක අනාවැකියක් කියනවා මම එක අනාවැකියක් මේක අන්සාර් ගත වෙනවා ඔබතුමා මගේ මූණ දිහා බලාගෙන සුහද මූණින් hina වෙ ඉන්න වෙලාවේ මේකත් මම කියන්න ඕන දැන් සාමාන්‍ය අපි කතාවක් තියෙනවා මේ තීන ක්‍රමය හොඳ නැතිද අලුත් ක්‍රම ගේනවා කියලා එහෙම නෙවෙන්නේ දැන් එක එක කාලේ 1970 ඉඳන් 77 වෙනකන් සිරිමාව බණ්ඩාරනායක මැතිනිය ඉන්නකොට පාර්ලිමේන්තුවේ තිබුණේ ආසන මට්ටම ජයජයවර්ධන මහත්තයා ඇවිල්ලා ආසන මට්ටම වෙනස් කරලා ඉවර වෙලා වෙන මැතිවරණ ක්‍රමයක් ගෙනාවා දැන් අපි අරක හොඳ නැහැ කියලා මේක ගියලා දැන් බයිනවා ආපහු මේකට බයිනවා අපි බයිනවානේ අපි බයිනවා මේකෙන් මන්ත්‍රීවරු වෙන්නේ කවුරුවත් නැහැ මේක හරි නැහැ අසාධාරණ අපි බනිනවද ඒ වගේ මේක පෞද්ගලික මතයක් මේක පක්ෂ මතයක් අද මේක මගේ පෞද්ගලික මතයක් මම විශ්වාස කරනවා ගරු ඇමතිතුමනි මේ මැතිවරණ ක්‍රමයෙන් මේ මැතිවරණ ක්‍රමයේ තමුන්නාසරත් මටත් රටරත් ඔක්කොටම අලුත් දෙයක් අලුත් අත්දැකීමක් මේ මැතිවරණ ක්‍රමයේ මම විශ්වාස කරනවා මේ මැතිවරණයෙන් ජයග්‍රහණය කරලා සභාවක් පිටවලා එයි සභාපතිවරයෙක් වාඩිගෙන ආණ්ඩු පක්ෂයක් විපක්ෂයක් දෙකට බෙදලා වැඩ කරනකොට මාසයක් යන ඉස්සෙල්ලා ගරු ඇමතිතුමනි මාසයක් යන ඉස්සෙල්ලා මේ ක්‍රමයට මුළු ඉන්න සභාවේ ඉන්න සභාපතිවරයාගෙන් පටන් අරලා මුළු තේරිපත් වෙන මන්ත්‍රීවරු සියලුම දෙනාම මේ ක්‍රමයට බණින්න ලෑස්ති වෙයි මේකෙන් කාටවත් සභාවක් ගෙනියන්න පුළුවන් වෙන්නේ නැහැ මේක ඒ තරම් සුභවාදී තත්ත්වයක නෙවෙයි මේක තියෙන්නේ අසුභවාදී තත්ත්වයක තියෙන්නේ එනිසා අපි විශ්වාස කරනවා අපි හිතනවා එහෙම නොවෙන්න කියලා නමුත් මේ තියෙන ක්‍රමයේ අනුව නම් මේ මන්ත්‍රීවරු තේරෙන විදිය මේකේ තියෙන හේතු රාශියන් ටිකක් දිහා බලනකොට මේ ක්‍රමයට බනින්න වෙයි බැනලා ආපහු අවුරුද්දක් වෙනකොට ගියයි තවත් පළාත් පාලන මැතිවරණ ක්‍රමයක් අපි ගෙහින්න වෙනවා මේක හරියන්නේ නැහැ කියලා තව එකක් ගෙහින්න වෙයි අනේ ඒක ගේනකොට නම් පයිස මුස්තපා ඇමතුමා ඔය අමාත්‍යංශයේ ඉන්නේ නැතුව වෙන අමාත්‍යංශයක් බාර ගන්නත් කියලා බොහොම ගෞරවයෙන් ඔබෙන් ඉල්ලනවා මොකද එහෙම වුණොත් එහෙම වෙන්නේ මේකට 3යි එකට 6යි මේකට 3ක් කල් ගියා එකට 6ක් කල්ලයි ඒ නිසා ඒ විෂය පතේ ඔබ බාර ගන්න එපා කියලා බොහොම ගෞරවයෙන් ඉල්ලනවා දැන් ඊළඟට මගේ රාජ්‍ය පරිපාලන ඇමතිතුමා මේ අවස්ථාවේ නොහිටියත් අබෝ ඉන්නවා නේ මට නෑ නෑ මට සමාවෙන්න සමාවෙන්න තමයි මම එතුමාව මේ එතුමාගේ පොඩි ස්වරූපයේ පොඩි වෙනසක් ඉන්නා හරි ඒ එතුමා ඉන්නවා අධිකරණ ඇමතිතුමියත් එක්ක රයිට් දරු ඇමතිතුමනි ඔබතුමාගේ විශේෂපතේම ඔබතුමා ඉල්ලන ඔබතුමා ගමකින් ආපු දේශපාලන නායකයෙක් හැටියට අද මේ රටේ අපි දන්නෝ විශාලාම අහනුර තුම්බියක් තිබුණා ඒ කාලේ වගේ මේ රටේ ගරු ඇමතිතුමනි රාජ්‍ය සේවකයාගේ මහ බයක් තිබුණා මේ බය නැති කරන්න රාජ්‍ය සේවයේ බය කළා කවදාකවත් ගමනක් මේක ඔබතුමා කරපු දෙයක් නෙවෙයි මම මේ කියන්නේ රාජ්‍ය සේවකයා හැම වෙලේම ඒ පවතින රජයට පක්ෂග්‍රාහීව සංවර්ධනයේට තමුන්නාන්සලා අපි මොන තීන්දුව ගත්තත් අවසානයේ මේ තීන්දුව ක්‍රියාත්මක කරන්න රාජ්‍ය සේවය අපි මොන තීන්දුව ගත්තත් නැහැ අපිට අරගෙන මිනිස්සුගේ බෙල්ල මෙරිකන්න යන්න බෑ එමිසුන ගහගන්න යන්න බෑ අපිට උගලන් තීන්දුව කියන්න. හැබැයි තීන්දුව ක්‍රියාත්මක කරන රාජ්‍ය සේවකයා. අද ගරු ඇමතිතුමනේ රාජ්‍ය සේවකයා තීන්දුව ක්‍රියාත්මක කරන්න බයයි. ග්‍රාම සේවක මහත්තයාගෙන් අඩු ගානේ ග්‍රාම සේවක සහතිකය දැන් ගන්න බයයි. දෙන්න බයයි. ඇයි? යම් විදියකින් වරදුනොත් මොකද්ද සිද්ධ වෙන්නේ? තමුන්නාන්සලා අපි මේ පැත් දෙපැත් ඉඳගෙන ආණ්ඩු කරන ආණ්ඩුව එක පැත්තක විපක්ෂය අපි. අපි පුරුදු වෙලා තියෙන මේ පරිගණීමේ දේශපාලනය. අපි පරිගන්න දේශපාලනේ කොච්චර කිව්වත් අවසානයේ අපි කරන්න වෙලාවක කරනවා දැන් මේ. ඒ කරනකොට කොහෙන්ද අවසානේ යන්නේ? මේ රාජ්‍ය නිලධාරියා. ඒතර මේ රාජ්‍ය නිලධාරියා අවසානයේදී උසාවි ගාන යනවා. හිරගවල් ඇතුලේ ඉන්නවා. මේ රාජ්‍ය සේවකයා. ඒතර මේ රාජ්‍ය සේවකයාව මේ විදිහට බය කරොත් රාජ්‍ය යාන්ත්‍රණය දුවන්නේ නැතුව කොහොමද රටක් දුවන්නේ කියන ප්‍රශ්නාර්ථය තියෙනවා ගරු ඇමතිතුමා. මම ඔබතුමාට එක උදාහරණයක් කියන්නම්. මම වරාය මහමාර්ග හිටපු ඇමතිවරයා හැටියට. කොළඹ අධිවේගී මාර්ගයේ මාතර ගාල්ල සහ මාතර අතර තීන කණංකි කියන හුවමාරුව ගාව පස්කන්ද කඩාගෙන වැටුණ ගරු ඇමතිතුමනි. පස්කන්ද කඩාගෙන වැටිලා හරියටම අවුරුදු දෙකයි මාස හතරක් තිබුණා. අවුරුදු දෙකයි මාස හතරක් එතනින් වන් වේ කරන එක මන්තිරුවක තමයි යවන්නේ. දවසක් මම ඇහුවා හිටපු ඇමතිවරයා හැටියට ඒ අමාත්‍යාංශයේ ලේකම්වරයෙකුට කතා කරලා ඇහුවා ලේකම්තුමා අනේ මේක හදන්නකෝ මට දීපු උත්තරේ මොකද්ද ඇමතිතුමනි? ඇමතිතුමා ඒ කයි විදිහට කතා කරේ ඇමතිතුමා අපිට ඒක දැන් කරන්න බෑ. නීතියට අකුරට වැඩ තව අවුරුද්දක් විතර යයි. නීතියට අකුරට වැඩ. මේක තමයි මේ රාජ්‍ය සේවයෙන් ඇහෙන හඬ. ඒ නිසා ප්‍රාදේශීය ලේකම්වරයෙක් ග්‍රාම නිලධාරීවරයෙක් ඒ වගේම රාජ්‍ය සේවයේ ඉන්න නොයෙකුත් ක්ෂේත්‍රවල නිලධාරීන්ව බය කරලා තියෙන තත්ත්වයක් ඇති කරලා තියෙනවා රජයට. ඇති කරලා තියෙනවා. නෑ මම මේ කියන්නේ මම කිසි කෙනෙකුට චෝදනාවක් ඔබතුමා කාලේ දීලා නැහැ. මේ වෙන්නේ අර කතාවක් දිනව ගමේ ලබ්බට තියපු අත පූලට තියෙන එක මොකද්ද කියලා. එතකොට ඒ කතාවේ තුල පැහැදිලි වෙන්න මගේ මිත්‍ර ඇමතුමා ඉන්නවා. අපේ වජිර අවිවාදන ඇමතුමා ඇතුළ අබෝ හොඳින් මේක අහගෙන ඉන්නවා. එතකොට ඒ මෙයාගේ බය තියෙන එක. මේක තමයි බය. මේ ඇමතිතුමනි මේ රටේ දේශපාලන ඉතිහාසයේ මම එක පක්ෂයකට කියන නෙවෙයි මේ රටේ දේශපාලන ඉතිහාසයේ හිරගත වෙලා තියෙන අයගෙන් 100ට ගාන ගත්තොත් වැරදි කළාම හිරේ ගිය මිනිසු නෙවෙයි ඉන්නේ. වැරදි කරන්න ඕනේ නැහැ හිරේ යන්න. වැරදි කරන්න ඕනේ නැහැ. කන්න හිතුනොත් කබර ගෝයා තල ගෝයා මාරු කරගන්න පුළුවන් සමාජයක් සමාජගත වෙලා තියෙනවා. මේවෙන් නොයෙකුත් ඉන්න නොයෙකුත් තැන්වල ඒවෙන් ගන්නවා ප්‍රයෝජන. තමුන්නාන්සලා ආඩුද තමුන්නාන්සලා ප්‍රයෝජන ගන්නවා. අපේ ආණ්ඩුවන අපේ ආණ්ඩුවෙන් ප්‍රයෝජන ගන්න. ඒ ස්ථානවල ඉන්න ආරක්ෂක අංශවල අයගේ වැඩ මේවා. හැබැයි ඒක තුලින් වෙන්නේ මොකද්ද? අහිංසක රාජ්‍ය සේවකයා බය වෙනවා. මම මේකයි ඔබතුමාට කිව්වේ. රාජ්‍ය සේවකයා බය වුණොත් එහෙම රාජ්‍ය සේවකයාවගෙන් වැඩ ගන්න බැරි වෙනවා. ඒක ඒ මේකනේ ගරු ඇමතිතුමනි තත්ත්වේ. පැය 8යි රාජකාරිය. පැය 8ේ රාජකාරියට ඔබතුමාවත් මමවත් අපිවත් අවුරුද්ද ගිල හොයනවාද මේ කාර්යයට කරාද නැද්ද කියලා. ඒ පැය 8 ඕන විදිහට ගෙවන්න පුළුවන්. කාර්යක්ෂමව ගෙවා ගන්න පුළුවන් රාජ්‍ය සේවකයාගේ. එහෙම නැත්නම් නිකම්ම නිකම් පුටුවේ ඉන්න පුළුවන්. හැබැයි පෑයට කොහොම ගෙව්වත් padi අඩු කිරිලක් වෙන්නේ නැහැ. padi ඒ padiම හම්බ වෙනවා. එතකොට අලුත් ෆයිල් එකකට අත දියලා අලුත් වැඩකට අත දියලා ඉවරලා මම මොකටද ලෙඩක් දාගෙන මගේ විස්රාම වැටුම නැති කරගන්නේ? මම මොකටද FCID යන්නේ? මම මොකටද CID යන්නේ? මම මොකටද උසාවි ගාන යන්නේ? ඒ සිවලට මම යනවට වැඩිය හොඳයි මම මගේ පාඩුවේ ඉඳලා මගේ කාලේ මම ගෙවා දැම්මම කරදරයක් නැහැ. එහෙම හිතුවොත් එහෙම රාජ්‍ය සේවයේ ඉහළ ඉඳන් පල්ලෙහාට වෙනකන් අපේ රටේ තීන්දුව తీරන ගණිත කියන ප්‍රශ්නාර්ථය තියෙනවා. ඒක දැන් රටේ ඔබතුමාලා දේශපාලන කණ්ණාඩිය ගලවලා ඒකෙන් එහාට ගිහිල්ලා බැලුවොත් තමුන්නාසර පෞගිය දවස්වල මම දැක්කා පෞගිය අවුරුදු වල රුපියල් ලක්ෂ 10ක් 15ක් එක ග්‍රාම සේවා වසමකට මුදල් ලැබියා. ගමේ තියෙන පුංචි පාර හදන්න, ළිඳ හදන්න, බෝක්කුව හදන්න. හුඟක් තැන්වල ඇමතිතුමිය ක්‍රියාත්මකුනේ නැහැ. හුඟක් තැන්වල ඒ සල්ලි නැවතාවෝ භාණ්ඩාගාරයට ගියා. බලන්න මොකද්ද සිද්ධ වෙලා තියෙන්නේ කියලා. මො සමහර තැන්වල බලන්න. සමහර දිස්ත්‍රික් වල ක්‍රියාත්මක කළා තියෙනවා අමතුමා ඒ ඉන දේශපාලන අධිකාරිය හැම වෙලේම මේකේ පස්සෙන් පන්නලා ක්‍රියාත්මක වෙලා ඇති. නමුත් සිද්ධ වෙච්ච නැති තැන්වල තියෙනවා. එහෙම තියෙනවා. ඒ නිසා රාජ්‍ය සේවය අකර්මණ්‍ය කරන්න එපා කියලා ඉල්ලීමක් කරනවා. ඒකම මේ 2018 වර්ෂයේදී අපි බලාපොරොත්තු වුණා රාජ්‍ය සේවයේ රාජ්‍ය සේවකයාට යම් ඔවුන්ගේ වැටුපට යම් මුදලක් එකතු කරගන්න පුළුවන් නම් හොඳයි කියලා ගරු හැමෝට. මොකද හේතුව දැන් දන්නවනේ මේ දවස්වල රටේ තත්ත්වය මං කියන්න ඕනේ නැහනේ. බොහොමදයි බොහොමදයි හැබැයි ඒ 10000 දුන්න එක ඔබතුමා 10000 දුන්න සත්භාවයේ හරි හැබැයි 10000 දෙනකොට හිටපු රවි කරුණානායක ඇමතුමා 10 දීලා 20ක් ගැහුවා 10 දීලා 20ක් ගැහුවා පොකට් එකට මේ රාජ්‍ය සේවකයාගේ බලන්න බලන්න රුපියල් 10000ක් දෙනකොට ඇමතිතුමනි රටේ බහණ්ඩවල මිල ජීවන වියදම් උඩට ගිහලා තියෙන විදිය බලන්න බලන්න ඔබතුමා ඔබතුමා ඔබතුමාව ඔබතුමාව මම එක්කන් යන්න වෙනවා දැන් කඩේ මට පේන විදියට කඩේ කඩේ ගිහිල්ලා නැහැ ඒක තමයි ඔය ඇමතිතුමිය දන්නවා ඔයා ඔය ඇමතිතුමිය දන්නවා ආ මේ හරි මෙතුමිය දන්නවා ඔය ඇමතිතුමිය දන්නවා මෙතුමිය මෙතුමිය දන්නවා ගමදාම කඩේ යනවා පාකට යනවා මේ ගලන් වල ඇති ආ මටත් ඔව්
තියෙනවා
හොඳයි ඉතින් ඒ නිසා අපේ ඇමතිතුමිය අමතිතුමිය ඔය පපුවට අත තියන්න පපුවට අත තියලා තීන්දුව ගන්න වැරදි දේ වැරදි කියලා කියන්න අමතිතුමිය අපි දන්නවනේ ඔබතුමිය ඉතා හොඳ කෙනෙක් ඇඩියට ඒ නිසා මිනිසුන්ගේ ජීවත් වෙන්න අමාරුයි මිනිසුන්ගේ ජීවත් වෙන්න අමාරුයි රාජ්‍ය සේවකයා අසරණභාවයකට පත් වෙලා තියෙනවා අපි එදා වගේ නෙවෙයි මොකද හේතුව අපි අවංකව කියන්න ඕන අපි 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 නොයක් විදියට අපි සුපෝභෝගී වෙලා හින්ද ප්‍රශ්න වැඩි ආ එදා එදා තිබුණු දරලිපේ උප මිනිස්සු නෙවෙයි අපි වැඩි වෙලා එදා තිබු දරලියේ උපයන් නෙවෙයි අපි එදා අපි දුරකතනයක් අතේ තියන් ගියේ නෑ ගෙදර දුරකතනේ විතරයි තිබුණේ එදාට වැඩිම මිනිස්සු මෝටර් හැම ගෙදරකම දැන් අර 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 පොඩි මෝටර් සයිකලයක් තියෙනවා හැම ගෙදරකම ත්‍රී වීල් එකක් කාර් එකක් තියෙනවා එතකොට ඒවට අවශ්‍ය කරන ඉන්ධන ඒවා ලයිසන් ඉන්ෂුරන්ස් කරන්න ඒ සියලු දේවල් වලට මුදල් අවශ්‍ය වෙනවා එතකොට මේ මේ අවශ්‍යතාවයන් මත මේ අයට ලැබෙන රුපියල් 50000ද 60000ද 70000ද මේක ගණන් හදලා බැලුවට පස්සේ අමුතුමනේ ජීවත් වෙන්න අමාරුයි මේක තමයි පොළොවේ පය ගන්න මිනිස්සුන්ගෙන් ඇහුවත් ඇත්ත తত্ত্বය අපි දැක්ක අයියේ කැබිනට් එකේ අමතුමිය ඊයේ අඩු කරා නේද පොල් ගේනවා නේද පිටින් පොල් මද ගේනවා නෑ නෑ මන්ද පොල් පාවිල එකද පොල් ගේනවා රටින් හාල් ගේනවා හොඳයි ගේන්නකො ගණන්ලා හරි කන්න එපා අඩු ගානේ ඔව් දැන් එහෙම දැන් හෙටානේ දෙනකොට අනේ අම්බේ දැන් පොල් එනවා හාල් එනවා මාළු එනවා මාළුත් එනවා මාළු ඔව් පොල් එනවා හාල් එනවා මාළු එනවා ආ එතකොට අමු මිරිස් එනවා ආ සියඹලා එනවා දැන් නෑ නෑ දැන් මම මේ අහන්නේ දැන් බලන්න ගම්බිරිස් මේ සියල්ලම ටික ලංකාවට එනකොට දෙවි හාමුදුරුවනේ ලලන ස්වම්පෝසිත රටක් බවට පත් වෙයි දෙයියන්ගේ පිටයි පතට ආ ගෝවියට තින්නේ අමුඩේ ගලෝලා අමුඩේ තියලා පැත්තකින් උදල්ල උඩ අමුඩේ ගැට ගහලා මේව කළා ඩෙනිමක් ගාගෙන ගෝවිය එන්න වෙනවා ගොඩට පොඩ ඉන්න දැන් මම හිතුව අඩු ගානේ ගම්බලෙන් ආපු යමතිවරු දෙන්නෙක් හැටියට මේවට කියනකොට මේ ගරු සභාපතිතුමනි මගේ මිත්‍ර යමතිතුමයි මගේ කාලෙන් දැන් විනාඩි 2කමාරක් 3ක් ගත්තා එතකොට ඒක ඒකට සාධාරණයක් ඉටුකොල යුතුයි කියලා මම විශ්වාස කරනවා. ඔව් දෙගොල්ලෝ කොහොම ගත්තා වගේ. ඒ නිසා මේ මට දෙන්නලු මේ පැත්තෙන්. හරි. ඒ නිසා හරි අපි ඉල්ලීමක් කරනවා. මේ රටේ ඇත්ත తত্ত্বය. මේ රටේ ඇත්ත తত্ত্বය මේක පිළිගන්න ඕන. මේක පිළිගන්න ඕන. මේක දැන් සමහර ලාවට අපි ආණ්ඩු පක්ෂයේ ඉන්නකොට ගරු යමතුමා ඒ කාලේ ආණ්ඩුවේ වැරදි දිනකොට බයිනකොට පොඩ්ඩක් කේන්තියක් විවේචනයක් පොඩි අඟට දැනෙනවා අමාරුවක්. හැබැයි ඒ විශේෂයෙන්ම අවසාන වශයෙන් ගරු සභාපතිතුමායි නවත්තන්න කෙනින්දා ගරු පයිස මුස්තෆා අමතිතුමනි එහෙනම් අඩු ගානේ ලබන අවුරුද්දේ ඒ කියන්නේ 2018 අවුරුද්දේදී අපි බලාපොරොත්තු වෙන අර ගමේ ඡන්දය ඒක විතරක් නෙවෙයි අමතක කරන්න එපා පළාත් සභා ටික අමතක කරන්න එපා මේකෙන් ඒක වහන්න එපා අන්තිමට එහෙම ගහනවා කොලේ වාලා ගහන්න එපා හොඳේ මම දැම්ම කිව්වා මේ ඒක කොලේ වාලා ගහන්න නැතුව මොකද ජනතා ආයුක්ත පෙරමුණත් ඒකට සම්පූර්ණ සාක්ෂි දරනවා මාර්තු වෙනකොට මෙගොල්ලන් ඉල්ල ගන්න ඕන අපි ඡන්දේ පොරොන්දු වුණා ඒක දෙනවා කියලා අපිට මේකෙන් පස්සේ ඒ හින්දා අඩුවානේ සිංහල අවුරුද්දේ ඉස්සෙල්ලා මේ පළාත් පාලන මැතිවරණත් පළාත් සභා
මැතිවරණත්
අපිට ලබා දෙන්න කියලා ඉල්ලන ගමන් වජිර අභිවදන අමතුමනේ රාජ්‍ය සේවකයා කෙරෙහි අපේ අමතුමත් එක්ක අහුවෙලා හොයලා බලන්න කියලා ඉල්ලීම කරමින් මට වෙලා ලබා දීම සම්බන්ධයෙන් ස්තුතිවන්ත වෙනවා බොහොම ස්තුතියි.
හොන්රබල්ලා ડોક્ટર නලින්ද ජයසිස
ගරු නියෝජකාරක සභා සභාපතිතුමනි අද විවාදයට ගෙනෙන්නේ ජනතාවගේ සංවර්ධනයට ඍජුවම බලපාන අමාත්‍යංශ තුනක්. එහි රජයේ නිලධාරීන් ගැන හෝ ග්‍රාම නිලධාරියාගේ සිට දිසාපතිවරයා දක්වා නිලධාරීන් පිළිබඳව හෝ එහෙම නැත්නම් ඒකත් එක්ක ගැට ගැහිලා තියෙන ප්‍රාදේශ සභා පළාත් සභා මහජන නියෝජිතයින් පළාත් සභා පළාත් පාලන මැතිවරණය පිළිබඳව මම සාකච්ඡා කරන්න බලාපොරොත්තු වෙන්නේ නැහැ. මම මත තිබෙන කෙටි කාලයේ අවධානය යොමු කරන්න කැමති රාජ්‍ය පරිපාලන අමාත්‍යාංශයේ යටතට ගැසට් කරලා තිබෙන ජාතික චිත්‍රපට සංස්ථාව ගැන. පළවෙනි ප්‍රශ්නය තමයි ජාතික චිත්‍රපට සංස්ථාව රාජ්‍ය පරිපාලන අමාත්‍යාංශයේ යටතට පත්ුනේ ඇයි කියන එක මට නම් හිතා ගන්න බෑ. තමුන්නාංශයේ යටතේ තිබෙන රජයේ නිලධාරීන් චිත්‍රපටි බලන නිසාද ඒ රජයේ නිලධාරීන්ගේ සේවය ලබා ගන්න ජාත්‍යන්තර චිත්‍රපටි බලන නිසාද කියලා මම දන්නේ නැහැ. නෑ, ඔව් ඉතින් තමුන්නාංශේලා අර මුදල් අමාත්‍යාංශය යටතේ තියාගන්න ඕන මහ බැංකුව අරගෙන දැන් අගමැතිතුමා යටතට කරගෙන හැදින හරිය පේනවනේ. ඉතින් නෑ තමුන්නාංශේ මොන හරි කරන්න ඒකයි මම කියන්නේ. ඒ වගේම මම කල්පනා කරේ මේ දැන් ඔය චිත්‍රපටි කර්මාන්තයේ තිබෙනවා ශබ්ද පරිපාලනය කියලා විෂයක්. ඒ නිසා ගත්තත් දන්නෙත් නැහැ කියලා රාජ්‍ය පරිපාලන මේ අමාත්‍යංශය. කොහොම වුණත් දැන් මෙදා අයවැයේ අපේ රටේ චිත්‍රපටි කර්මාන්තය සඳහා හෝ ඒ කර්මාන්තයේ නිරතවන ශිල්පීන් සඳහා තිබෙන යෝජනාව කුමක්ද? මට නම් ඇමතුමා මේ අයවැය එහෙම දෙයක් පේන්නේ නැහැ. හැබැයි තමුන්නාංශලා 2017 අයවැයේ මේ රටේ ඒ සිනමා කර්මාන්ත වෙනුවෙන් දීපු පොරොන්දු කීපයක් තියෙනවා. එකක් මේ චිත්‍රපටි එමුදා ජාතික චිත්‍රපට සංස්ථාව අපේ ජනමාධ්‍ය මතුමාට තියෙන කාලේ. ඒ කාලෙදී චිත්‍රපටි සංරක්ෂණය සඳහා රුපියල් මිලියන 25ක් වෙන් කරා. ඒ වෙලාවේ රේඛාව නිධානය වගේ චිත්‍රපටි සංරක්ෂණය කිරීමේ උවමනාවක් කියලා මේ සඳහා කඩිනමින් ව්‍යාපෘතිය ක්‍රියාත්මක කරන්න ඕන කියලා තමයි රුපියල් මිලියන 25ක් වෙන් කරේ. මම දැනගන්න කැමතියි ඔබතුමාගේ කතාවේ දැන් මේ සංරක්ෂණ ව්‍යාපෘතියට මොකද වෙලා තිබෙන්නේ කියලා. මොකද කතා කර කර හිටියොත් තවත් චිත්‍රපටි ගණනාවක් ඇමතුමා හානියට පත් වෙනවා. ඒ වගේම ඔබතුමා කියන්නේ. ඒ වගේම අපේ රටේ විශාල අවශ්‍යතාවයක් වෙලා තිබෙන මේ සිනමා පාසලක් ඇති කරන්නටත් රුපියල් මිලියන 50ක යෝජනාවක් ගිය අවුරුද්දේ ගෙනාවා. දැන් මොකද වෙලා තිබෙන්නේ? හොඳයි, වේගෙන් යන්න ඕනේ. ඒ වගේම රැගුම් පාලක මණ්ඩලයේ අලුත් ගොඩනැගිල්ලක් හදන් රුපියල් මිලියන 50ක් වෙන් කරගත්තා. විදේශීය චිත්‍රපට සඳහා අපේ ගායන්ත කරුණාතර ඇමතුමත් ඔබතුමත් මදිහත් වෙලා මේ විදේශීය චිත්‍රපට සඳහා බද්දක් අය කරන්න යෝජනා කරා. ලක්ෂ 3ක බද්දක්. හැබැයි මේක කීයද ගාන? ඒ පොරොන්දු වෙච්ච ආකාරයටම ඒ මුදලම බදු හැදිරා අය කරනවද? හොඳයි. මොකද ඇමතුමා ප්‍රශ්න තිබේ අයිට වැඩි. මොකද මේ දෙන පොරොන්දු ඉෂ්ට කරනවා නම් හොඳයි. ඔය ගැසට් එක නිකුත් කරාට ඇමතුමා ගැසට් එකේ බරපතල ප්‍රශ්නයක් තියෙනවා. මොකද මේ අයවැයෙන් පොරොන්දු වෙච්ච එක නෙමෙයි ගැසට් එකේ තියෙන්නේ. අයවැයෙන් ඔබතුමාලා රුපියල් 90,000 රුපියල් ලක්ෂ 3ක බද්දක යටත් කරනවා කියලා කිව්වට ඒක එහෙම වෙලා නැහැ. ඒකේ වෙන යටින් ගැහිල්ලක් තියෙනවා. මම කියන්න හැදුවේ දැන් මේ අපේ රටේ විශේෂයෙන්ම චිත්‍රපටි කර්මාන්තය සඳහා එක එක ආණ්ඩු වලින් පොරොන්දු දීලා තිබෙනවා. නමුත් මේ කර්මාන්තය වේගෙන් කඩාවැටෙමින් තිබෙනවා. ඉතාම වේගෙන් කඩාවැටෙමින් තිබෙනවා. ඔබතුමා බැලුවොත් එහෙම 1972 පොඩි වෙලාවක් තියෙනවා මතු මම ඔබතුමාගේ වෙලාව උත්තර දෙන්න. 1972 ජාතික චිත්‍රපට සංස්ථාව ආරම්භ කරලා දේශීය සිනමාවක් කරා යන්න තමයි ක්‍රමක්‍රමයෙන් පියවර තිබ්බේ. එනිසා අපේ ඇත්තම ගත්තොත් එහෙම මේ වෙලාවේදී විදේශීය චිත්‍රපටි වලින් අපේ කර්මාන්තය ආක්‍රමණය කරලා තිබුණා. එයින් මුදවාගෙන අපේම වෙච්ච දේශීය සිනමාවක් හදලා අපිට පුළුවන්කම ලැබුණ අපේ ජනතාවයකට ආකර්ෂණය කරගන්න. 1982 වෙනකොට වර්ෂයකට ලක්ෂ 850ක් අපේ චිත්‍රපට ශාලා වෙත ගෙනා ගන්නට ඒ වෙලාවේ චිත්‍රපට සංස්ථාව සමත් වුණා. නමුත් අද වෙනකොට ගත්තොත් එහෙම තත්ත්වය ඉතාම ශෝචනීයයි. 2001 වෙනකොට මේ කඩන් වැටුණා ප්‍රේක්ෂකයන් ලක්ෂ 115කට 120කට. අද සාමාන්‍යයෙන් ලක්ෂ 70ක් විතර තමයි චිත්‍රපට ශාලාවලට එන්නේ. මේකත් අවුරුද්දකට උපාසකම්මල හෝල් එකට ගෙනා ගන්න චිත්‍රපටයක් හැදුනේ නැත්නම් එහෙම. ළමයින්ට පෙන්වන චිත්‍රපටයක් හැදුවේ නැත්නම් එහෙම මේකත් ලක්ෂ 40කට විතර බහිනවා. මේක තමයි චිත්‍රපට කර්මාන්තයේ අත්‍යවශ්‍ය තත්ත්වය. දැන් ඒ නිසා එනිසා මේ අපේ ජාතික චිත්‍රපට සංස්ථාවත් ඒ වගේම පනතත් අද කාලයට ගැලපෙන විදිහට නවීකරණය නොකළොත් එහෙම ඔය චිත්‍රපට සංස්ථාවත් දේශීය සිනමා කර්මාන්තයත් කෞතුකාගාරයට යවනව හැර වෙන දෙයක් කරන්න සිද්ධ වෙන්නේ නැහැ. ඒ මොකද අපි චිත්‍රපටි සංස්ථාව මීට අවුරුදු 45කට කලින් ආරම්භ කරන වෙලාවේදී රජයේ ඉතා විශාල මැදිහත් වීමෙන් කරත මේක සිද්ධ වුණේ. චිත්‍රපට නිෂ්පාදනය සඳහා ආධාර ලබාගෙන දුන්නා. ඒ වගේම අපේ රංගුම් පාලක මණ්ඩලයෙන් ඒවායේ ගුණාත්මක භාවය පිළිබඳව පරීක්ෂා කළා. ඒ සියල්ල මැදින් තමයි චිත්‍රපටයක් එළියට ආවේ. නමුත් ඔබතුමා අද බැලුවොත් එහෙම මේ චිත්‍රපට බෙදා හැරීම චිත්‍රපට සංස්ථාවෙන් සම්පූර්ණයෙන් ගලවලා මේක මේ පනත වෙනස්කල කරපඩක් නෙමෙයි. අර ඩික්සන් නිලවිර කමිටු වාර්තාවෙන් චිත්‍රපට බෙදා හැරීම පෞද්ගලිකාංශයට බාර දීලා තියෙනවා. ඒ බෙදා හරින ආයතනවලට ඔවුන්ට වෙච්ච සිනමා ශාලා තිබෙනවා. දැන් මේක ගැටළු ඇමතුමා මේ චිත්‍රපටි බෙදා හරින ආයතන හතරක් විසින් මේ කර්මාන්ත ඒකාධිකාරය පවත්වගෙන යනවා. ඔවුන්ට චිත්‍රපටයේ තියෙන ගුණාත්මක භාවය අදාළ නැහැ. ඔවුන් කල්පනා කරන්නේ ප්‍රේක්ෂකයා කොහොමද හෝල් එකට ගෙනාගන්නේ, කොහොමද ආදායම් වැඩි කරගන්නේ කියලා. ඒ නිසා නම ජනප්‍රිය නොවිච්ච තරුණ නිර්මාණකරුවන්ට බරපතල අසාධාරණයක් වෙනවා. ඇයි ඔවුන් චිත්‍රපටි පෙන්වන්න මේ බෙදාහන මේ උත්සාහ කරන්නේ නැහැ. ඒ නිසා මොකද වෙන්නේ, මේ ශේෂ්ත්‍රයට පිවිෂණ දක්ෂයන්ට ඉදිරියට යන අවස්ථාව අහිමි වෙලා තිබෙන්නේ. චිත්‍රපට සංස්ථාව කුණා කරන ඔන්නෝ වෙලාවට පෞද්ගලික අංශයේ මේකට මැදිහත් වෙන්නේ ලාභය අරමුණු කරගෙනම තමයි. නමුත් දේශීය චිත්‍රපටි කර්මාන්තේ නගා සිටවන්න නම් චිත්‍රපටි සංස්ථාවේ මුල් කාර්යභාරය අත්පත් කරගන්න ඕනේ. මං කියන්නේ මේට අවුරුදු 45කට කලින් කරපු දේ කරන්න පුළුවන් කියලා. දැන් බලන්න මේ බෙදා හැරීමේ ආයතන බෙදා හැරීමේ වෙනුවෙන් 10% ගාස්තුවක් ගන්නවා. ඔවුන් 10% ගාස්තුවක් ගන්නවා කියලා කියන්නේ ඔවුන් මොනවා කරලාද? අඩු ගානේ මේ බෙදා හැරීම සඳහා තියෙන ආයතන විසින් චිත්‍රපට ප්‍රචාරයක්වත් කරනවාද? ඒවා කරන්නේ නිෂ්පාදකයා. පැත්තකින්ද 10% ගන්නවා. මේක සමාවිට 180ක් 100ක් වෙන්න පුළුවන්. ඒතකොට එහෙම ලාභයක් උත්පාදනය කරනවා ඒකාධිකාරයක් පවත්වාගෙන යනවා. මේ ඒකාධිකාරයේ බින්ද නැත්තම් එමතුමා චිත්‍රපට සංස්ථාව මැදිහත් වෙලා කර්මාන්තය අනතුරේ. දැනුත් මේක එහෙම වෙලා තිබෙනවා. ඊළඟ ප්‍රශ්නේ තමයි අපට චිත්‍රපට සංස්ථාවට තිබෙන්න ඕන ක්‍රමවේදයක් මේ සියලු දේවල් නියාමනය කරන්නට. මම කියන්නේ රජයෙන් සියල්ල කරනවා කියන එක නෙමෙයි. හැබැයි නියාමන අධිකාරිය අපේ රටේ තියාගන්න ඕන. දැන් චිත්‍රපටි පෙන්වන්නේ චිත්‍රපට ශාලාවල විතරක් නෙමෙයි. දබතුමා දන්නවා චිත්‍රපටි ගහලා DVD බඟින් බෙදා හරිනවා. දැන් මේක ගත්තොත් ලාභ ලබන නීති විරෝධී කර්මාන්තයක්. DVD ගහලා බෙදා හරියට පස්සේ උසාවියට ගියොත් දඩය රුපියල් 5000යි. හැබැයි ඒකෙන් ඉරලා ලාභයක් උත්පාදනය කරන්න පුළුවන්. දැන් මේක වෙලා තිබෙන්නේ චිත්‍රපටි ශාලාවේ පෙන්වන්න නෙමෙයි. DVD එකේ පෙන්වීම සඳහාම රුපියල් 1,45,000ක් වෙන් කරගත්තට පස්සේ ෆිල්ම් එකක් හදාගන්න පුළුවන්. මේක නියාමනය කරන චිත්‍රපට සංස්ථාවට හැකියාවක් නැහැ. දැන් ආය අලුතෙන් ප්‍රශ්නයක් ඇවිල්ලා තිබෙනවා. ඉන්දියාවෙන් ගෙන්නන සමහර චිත්‍රපටි හඬ කවල ඔය හඬ කැම රුපියල් 45,000 50,000 යි. මං විනාඩි 3ක් ගන්නවා ගලපත් මන්ත්‍රීතුමාගේ. ඒවා බෙදා හරිනවා, ඒ DVD බෙදා හරිනවා තැන් තැන්වල. එතකොට දැන් අපේ චිත්‍රපටි සංස්ථාවත් පනතත් අලුත් වෙන්න ඕන කියලා මම හිතනවා. මෙන්න මේ පාලනය කිරීම සඳහා මේ පාලනය කරන්න මම කියන්නේ චිත්‍රපටි හෝල් වල චිත්‍රපටි පෙන්වනවා කියන එක නෙමෙයි මේකේ වැඩේ. මේ නියාමනය කිරීමේ හැකියාවක් අපි අත්පත් කරගන්න ඕන. අනිත් පැත්තෙන් දැන් චිත්‍රපටි බලන මේ DVD වගේම තමයි චිත්‍රපටි බලන මාධ්‍ය වෙනස්. ඒක ලැප්ටොප් එකෙන් බලනවා, අන්තර්ජාලය හරහා බලනවා, වාහනේ තිබෙන ස්ක්‍රීන් එකෙන් බලනවා, බ්ලූරේ එකෙන් බලනවා. මේ ආදී විවිධ මාධ්‍ය හරහා තමයි චිත්‍රපටි බලන්නේ. ඒතොර මෙන්න මේ වෙනද චිත්‍රපටි ශාලාවල පෙන්වපු චිත්‍රපටිය අද මේ විවිධ මාධ්‍ය හරහා ජනතාවට යනවා නම් එය නියාමනය කිරීමේ වගකීම අපි අතර ගන්න ඕන. අපිට පුළුවන්කම ලැබෙති තියෙනවා විදුල සංදේශ නියාමන කොමිෂන් සභාව හරහා ඒක නියාමනය කරන්න. ඒ වගේම ඉන්දියාවේ නම් සාධාරණ වෙළඳ කොමිෂන් මගින් නියාමනය කරන්නට. එහෙම නැත්නම් ඇමතුමා වෙන්නේ මේ දැන් ප්‍රශ්න තිබෙන ගුණාත්මක භාවය සම්බන්ධයෙන් ඉදිරියට තමුන්වහන්සේ අර ජාතික ආරක්ෂාව සම්බන්ධයෙන් ප්‍රශ්නයක් දක්වා දුරදිග ගියාමද මේකට නීති පනවන්නේ කියලා මම අහන්න කැමතියි. ඊළඟ කාරණේ තමයි මම ඔබතුමාගේ අවධානය යොමු කරනවා. දැන් හොඳ චිත්‍රපටි හදන්නට මුදලක් වැය වෙනවා. ඒ සඳහා කෙනෙක් ආයෝජනය තියෙන ඉඩකඩ හරි අඩුයි. ඒකට තමයි රජයේ මැදිහත් වෙලා ඒ නිෂ්පාදකයන්ට යම් බදු සහනයක් දෙන්න උවමනාව තිබෙන්නේ. මීට කලින් ඒක තිබුණා. කියන්නේ චිත්‍රපට නිෂ්පාදනය කරලා යම්කිසි කෙනෙක් ගන්න ආදායමට යම් සීමාවක් දක්වා බදු සහනයක් දුන්නා. තමුන්වහන්සේ ඒක නැති කරා. එතකොට චිත්‍රපට කර්මාන්තර කෙනෙක් එන්නේ නැහැ. දැන් අභාවගේ චිත්‍රපටයක් කරපු කෙනෙකුට වුණත් ඌ 1,700,800ක් වේදම් කරා. එතනින් එහාට එක චිත්‍රපටයක් කරපු ව්‍යාපාරිකයෙක්. ඔවුන්ට සහනයක් ලැබෙන්නේ නැත්නම් ආ එන්නේ නැහැ මත්තුමා. සෑ ඒ සහනේ දෙන්න ඕන. අනිත් පැත්තෙන් දැන් අපි අපේ චිත්‍රපට ශාලා ඩිජිටල්කරණය සඳහා දිගින් දිගටම ඉල්ලීම් කරා. ඉල්ලීම් වලට ආණ්ඩුව ඇහුම් කන් දුන්නේ නැහැ. සමහර චිත්‍රපට ශාලා හිමියන් තමන්ගේ වියදමෙන් ඩිජිටල්කරණය කරන්නට කටයුතු කරමින් යනවා. අඩුතරමේ තමුන්නාන්සේලා ඒ සඳහා බදු සහන දෙන්න. ඒ ගෙන්නන උපකරණ වලට බදු සහන ලබා දෙන්න කියලා මම කියනවා. අනිත් පැත්තෙන් ඔව් ඩිජිටල් වලට යනවා දැන් ඇමතුමා පළවෙනි වෙලාවේ ශාලා 167න් 50කට ওই සහනේ ලබා දීලා තියෙනවා. හැබැයි එතනින් එහා තව ශාලා ප්‍රමාණයක් තියෙනවා. දැන් ඔවුන්ට ඒ සහනේ නැතිකම නිසාම මේක අර්බුදයට ගිහිලා තිබෙනවා. දැන් තමුන්නාන්සේ ප්‍රතිපත්තිමය තීන්දුවක් ගත්තා 2K සිස්ටම් එකට යන්න ඕනේ කියලා. ප්‍රශ්න තියෙන්නේ මේ අවුරුදු එකමාර ඇතුළතදී ඒ සඳහා වෙච්ච බදු සහනේ ලබා දීලා නැහැ. ඊළඟ කාරණේ තමයි දැන් මේ කලා ශාස්ත්‍රයේ විවිධ ආකාරයට මේ කලාවේ කඩාවැටීම පිළිබඳව සාකච්ඡා එනකොට තමුන්නාසර කමිටුපත් කරනවා. දැන් මේ ආණ්ඩුව ආවට පස්සේ අගමැතිතුමා කමිටුවක් පත් කරා. මේ කර්මාන්තින අර්බුදය ගැන සාකච්ඡා කරන්න. අර හේමා ධර්මවර්ධන මැතිනික ප්‍රධානත්වයෙන් සම්බන්ධීකරණය කරලා. ඒ කමිටු වාර්තාව අගමැතිතුමාට බාර දීලා අවුරුදු එකමාරක් ගත වෙනවා. ඒකට වෙච්ච දෙයක් නැහැ. මේ ළඟ ජනාධිපතිතුමා හම්බෙල්තුමන කලාකරුවන් කීප දෙනෙක් ඕන් කියලා තිබුණා. දැන් මොකක්වත් කරේ නැත්නම් ජනාධිපතිතුමා ඊළඟ ඉතන්දදී කලාකාරයෙක් ස්ටේජ් එකේ නැග ගන්න බෑ කියලා. ජනාධිපතිතුමා ට්‍රක් ගාලා කමිටුවක් දැම්මා. දැන් කමිටු දානවා, කමිටු වාර්තානිකුත් කරනවා. ඒවැ සිද්ධ වෙන දෙයක් නැහැ. පොරොන්දු තමයි දෙන්නේ. ඉතින් මේ පොරොන්දු දීලා 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 පොරොන්දු අහලා 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 ශේෂ්ත්‍රය අයටත් කලාකරුවන්ටත් ඇති වෙලා තිබෙන්නේ. මේ පොරොන්දු කඩකරන එක නම් එමතුමා මේ කලා ශේෂ්ත්‍රයේ ඒක හරිම සුලබ දෙයක් වෙලා තියෙනවා. මම දන්නේ මේ චිත්‍රපටි කර්මාන්තේ නම් මේක උපංගෙයි දෝෂයක්ද කියලා. මොකද අපේ චිත්‍රපටි පටන් ගත්තේම කඩවුණු පොරොන්දු වෙන්නේ. ඒ නිසා අවුරුදු 70 තුනම වෙච්ච දේ තමයි දෙන පොරොන්දු එකක්වත් ඉෂ්ට වෙන්නේ නැහැ. කඩවුණු පොරොන්දු තමයි වෙන්නේ. ඉතින් අඩුතරමේ මම හිතනවා අපේ සිනමා කර්මාන්තේ අවුරුදු 70ක් පිරෙන මේ වෙලාවේ මේ කර්මාන්තේ කඩාවැටීම පිළිබඳව ගැඹුරින් සලකලා බලලා තමුන්නාසලට පුළුවන් නම් මේ චිත්‍රපටි කර්මාන්තේ ප්‍රගමණය සඳහා වන යෝජනා ගන්නට විශේෂ ජනාධිපති කොමිසම පත් කරන්නට. ඒ යෝජනා අපි පාර්ලිමේන්තුවේ සාකච්ඡා කරමු. ඇත්තරම මේ ශේෂ්ත්‍රයට සම්බන්ධ ඕනෑම කෙනෙක් ඒ සඳහා උදව් දෙන්න උපදෙස් දෙන්න සූදානම්. ඒ සඳහා යම් පියවරක් ගන්න කියලා කියනවා. එහෙම නැත්නම් වෙන වැඩේ තමයි ගියාණ්ඩුව කාලෙදී තමුන්නාසේ දැක්කා චිත්‍රපටි වල තිබුණ රාජ්‍ය වාරණය තිබුණේ. ඔවුන්ගේ දේශපාලන මතවාදය ප්‍රවර්ධනය කරනේවට උදව් කරා. ඒකට අතීත කතා ගත්තා, මහින්දාගමනය ගත විවිධ දේවල් ගත්තා. දැන් ප්‍රශ්නේ තිබෙන්නේ ඒ වාරණය දැන් නැහැ. හැබැයි දැන් මේ වෙළඳ පොළ විසින් වාරණයක් හදලා තියෙනවා. ප්‍රාග්ධනේ වාරණයක් තියෙනවා. ඒ නිසා තමුන්නාසේ මේ චිත්‍රපටි සංස්ථාව නවීකරණය කළා. මං කියන්නේ මේ නවීකරණය කරන්න ඕනේ. ඒ නවීකරණය කරලා පනතත් වෙනස් කරලා මෙය අදට ගැලපෙන කර්මාන්තයක් බවට පත් කරන්න එහෙම කරන්න කියලා ඔබතුමාට හැකියාව තිබෙනවා. මේ පරිපාලන අමාත්‍යාංශයට ගත් එකේ තමුන්නාසේ වැඩක් කරලා පෙන්වන්න කියලා කියමින් මම නිහඬව බොහොම සුදී.